ચરમ તીર્થપતિ શ્રવણ ભગવાન મહાવીર પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ શ્રી વીરભદ્ર આચાર્ય ભગવંત આઉર પચકખાણ નામના પાયણાની અંદર 63 પ્રકારના દુર્જનોનું વર્ણન કરે છે. જે વર્ણન કર્યું એનું હવે નામ પણ નથી આપતો, સમય નથી. આજે શરૂ થાય છે કુદર્શન દુર્ધ્યાન. પહેલું કુદર્શન દુર્ધ્યાન, તમે અર્થ સમજી જ ગયા હશો. કુદર્શન દુર્ધ્યાન, વીર વિજયજીએ બહુ સરસ કીધું છે.
પ્રભુ તુજ શાસન અતિ ધનુ, પ્રભુ તુજ શાસન અતિ ધનુ, માને સુર નર રાણો રે, મીછ અભવ્ય ન ઓળખે, એક અંધો એક તાણો રે, પ્રભુ તુજ શાસન અતિ ભલું.
બોલો, ભગવાનનું શાસન ભલું ભાઈ કોણ માને? સુર નર રાણો, સુર એટલે ઇન્દ્ર, નર એટલે આપણે બધા, ને રાણો એટલે રાજા, બધા માને. કોણ ના માને? તો કે મીચ્છ અભવ્ય ન ઓળખે. મીચ્છ એટલે મિથ્યાત્વી, અને અભવ્ય અભી અભવી, એ ન ઓળખે ભગવાન ના શાસન ને. કારણ કે એક આંધળો છે ને એક કાણો છે. મિથ્યાત્વી શું છે? આંધળો, અને અભવી કાણો. કેમ કાણો કીધો એને? પેલા તો કેમ કાણો કીધો? કારણ કે નવ તત્વ માંથી આઠ તત્વ ને માને, એક તત્વ ને ન માને. કાણું ઓછું દેખે ને ભાઈ, એટલે એને કાણો કીધો. નવ તત્વ માંથી આઠ તત્વ ને માને, મોક્ષ ને ના માને. અને મિથ્યાત્વી તો આંધળો જ. હમણાં જ મહેન્દ્રભાઈ એ વાત કરી રસ્તામાં ગાડીમાં આવતા હતા કે આત્મા ઉપર જે કર્મબંધ થાય છે એમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ, આ પાંચ મુખ્ય કારણો છે, આશ્રવ. પણ એમાં સૌથી વધુ જો પ્રભુત્વ હોય તો મિથ્યાત્વનું છે. જો મિથ્યાત્વને તમે પાંગળો બનાવી દો, મિથ્યાત્વને કાઢો, તો બાકીના ચારે કારણો જે કર્મ લાવે છે, અવિરતિ, કષાય, પ્રમાદ, યોગ, એ માયકાંગલા બની જાય. માયકાંગલા એમ કહું છું. તમે બધા બોલો છો સમ્યક દર્શન એકડો છે ત્યારે પણ મિથ્યાત્વ જાય ત્યારે. તમે બધા કહો છો સમ્યક દર્શન વિના આત્માની ઝાંખી પણ થતી નથી. ખરું ભાઈ? સમ્યક દર્શન વિના આત્માની ઝાંખી પણ નથી થતી. હું નથી કહેતો, આ બધું યશો વિજય કહે છે. આત્માની પ્રતીતિ પણ નથી થતી, આત્મા ઉપર નજર પણ નથી મંડાતી. લો હવે આગળ શું કહું? આગળ વધીને કહું, કોઈ પણ સાધના વાસ્તવિક નથી થતી. કોઈ પણ સાધના વાસ્તવિક નથી થતી. મિથ્યાત્વની ભયાનકતા તો ત્યાં સુધી આંકી છે કે તમે આગમ હોય, આગમ સૂત્ર ભગવાને રચેલા એટલે ગણધરોએ રચેલા, એનો એક શબ્દ પણ, એક પદ પણ જો તમે ન માનો, એટલે શ્રદ્ધા ના હોય તમને, એક પદમાં પણ, આગમ ના એક પદમાં પણ તમને રૂચિ નથી, તમને શ્રદ્ધા નથી, તો આગમના બાકીના બધા જ સૂત્રો તમે માનતા હો તો પણ જમાઈ જમાલીની જેમ મિથ્યાત્વ આવે છે. જમાલી પંદર ભવ રખડ્યો બીજો વધારે. તેના માટે ખાલી એક જ શબ્દ, કડે કડે, કડમાને કડે, એક જ શબ્દમાં ના માન્યો. ભગવાન મહાવીરનો જમાઈ જમાલી બધા જ આગમ સૂત્રો માને, પણ એક બાબતમાં મતભેદ પડી ગયો. ભગવાન કે કડમાને કડે, આ કે કડે કડે. થઈ ગયું ભાઈ? આપણો આત્મા, હું તો આગળ વધીને કહું, ગ્રંથિની સમીપે, આપણો આત્મા ગ્રંથિની સમીપે યથા પ્રવૃત્તિકરણ દ્વારા અનંત કર્મ રાશિ ખપાવીને અનંતી વાર જઈ આવે, પણ માત્ર મિથ્યાત્વની પ્રબળતાને કારણે ન સમ્યક દર્શન પામ્યો, ન દેશવીરતી પામ્યો, ન સર્વવીરતી પામ્યો, ન મોક્ષ સુધી જઈ શક્યો, માત્ર મિથ્યાત્વને કારણે. અને આ મિથ્યાત્વ ક્યાંથી આવ્યું? કુદર્શનમાંથી. ઘણા બધા કારણ છે, મેં એક લઈ રહ્યો છું, કુદર્શન દુર્ધ્યાન. કુદર્શન, કુ એટલે ખોટું, દર્શન એટલે મત. કુ એટલે ખોટું, દર્શન એટલે મત, પ્રંત, સંપ્રદાય, જે ગણો એ. જેટલા જેટલા મિથ્યા દર્શનો એ બધા કુદર્શન. ભલે પછી ચારવાક દર્શન હોય, વેદ દર્શન હોય, સાંખ્ય દર્શન હોય, બૌદ્ધ દર્શન હોય. આગળ વધીને એમ કીધું કે જૈન આગમ, જૈન દર્શનમાં પણ જો ભગવાનની આગમના માર્ગથી છૂટા પડેલા પંથો હોય, જૈન દર્શનમાં પણ ભગવાનના આગમોક્ત વાણીથી છૂટા પડેલા પંથો હોય, સંપ્રદાયો હોય, તો એ પણ કુદર્શન જ છે. અનેક કારણોસર કુદર્શનમાં રાગ થાય છે, પછી આગ્રહ પેદા થાય છે. જેમ કે કારણો, અશ્રદ્ધા, તમને આ ભગવાનમાં આ શ્રદ્ધા પેસી ગઈ એટલે કુદર્શનમાં ચાલ્યા જાઓ, ભગવાનની વાણીમાં અશ્રદ્ધા થઈ એટલે કુદર્શનમાં જતા રહો. એટલે પહેલું કારણ કીધું. બીજું સંશય, શંકા. મેં પહેલેથી કીધું શંકા મહેરબાની કરીને કરો નહીં, જિજ્ઞાસા ચોક્કસ કરો. શંકાને કારણે પણ કુદર્શનમાં જતા રહો. બરોબર છે ભાઈ? ઘણા મિથ્યા મતના ચમત્કારો, પ્રભાવો, મિથ્યા મતના ચમત્કારો, પ્રભાવો. સમજી ગયા ને? કે સમજાવું, દાખલો આપું. ભાગ્યા ત્યાં ચમત્કાર જોયો, પ્રભાવ જોયો. ત્યાં ભાગ્યા એટલે અહીંથી કુદર્શનમાં આવ્યા. તમે ખબર ના પડે જતા રહો તો, તમે ભૂમિકા હોય ને ન જાઓ તો સારી વાત છે, જતા રહો બાકી કુદર્શન. વિષયોની લોલુપતા એના કારણે પણ મિથ્યા દર્શનમાં કુદર્શનમાં જતા રહો. અજ્ઞાન કે કષાયોને કારણે પણ જતા રહો. કુતુહુલતાને કારણે, ઘણાને કુતુહુલ હોય, જોવા તો દો, એમાં શું વાંધો છે ભાઈ? જોવા તો દો, વાંધો શું છે? ના જવાય, ભૂમિકા હોય તો જવાય તમારી, બાકી જવું જ નહીં. આપણે કહીએ ને ગુજરાતીમાં કે જે ગામ જવું એનું નામ દેવું નહીં, સીધી જ વાત. જોવા ગયા, ભૂમિકા હોય એની ઘૂસી જાઓ. કેવું તો ઘણું છે, ઝડપથી જવાનું થાય. બુદ્ધિની ભૂખ સંતોષવા ઘણા, એના કારણે પણ જાય. જવા દો ને, જોઈએ શું છે, જવાની છૂટ. આપણા જૈનાચાર્યો પણ, હરિભદ્ર સૂરીએ પણ, વીરા હિંસા વિરલ લહરી સંગય, એમાં બે શિષ્યોને બૌદ્ધ દર્શનમાં જાણવા મોકલેલા, પણ એ ભૂમિકા વાળા હતા. ભૂમિકા હોય જવાય, નહીં તો ના જવાય, તો મરી જઈએ. દમયંતી જેવી દમયંતી નળ રાજાની, પ્રાણ ભલે જાય પણ આ સંન્યાસ આશ્રમમાં નહીં જવું. કદાચ એનું કઈ ભગવાનના વાણીથી કઈ જુદું હોય ને ગમી જાય, મારું સંકેત જતું રહે. આપણી ભૂમિકા દમયંતીથી ઊંચી હોય તો જવાનું, બાકી નહીં જવાનું. બરોબર છે ભાઈ? કુદર્શનમાં જવાનું થાય અને પરિચયમાં આવો, પછી ભૂમિકા હોય નહીં, વિવેક દ્રષ્ટિનો અભાવ હોય, એટલે કુદર્શન પ્રત્યે રાગ પ્રત્યે આગળ વધીને એમાં આગ્રહ થાય, અને આગ્રહમાંથી કુદર્શન દુર્ધ્યાન ચાલુ. બરોબર? ઝડપથી જઉં છું. ત્યારે કુદર્શન ગમી જાય, એમાં જ્ઞાનાવરણીય કર્મનો ઉદય, મિથ્યાત્વ મોહનીનો ઉદય, અને મિથ્યા સંસ્કારો પણ કામ કરતા. જેમ કે સિદ્ધર્ષિ ગણી, 21 વખત જૈન ધર્મમાંથી બૌદ્ધ ધર્મ સિદ્ધર્ષિ ગણી, અને બૌદ્ધ ધર્મમાંથી જૈન ધર્મમાં આવ્યા. સિદ્ધર્ષિ ગણી લોકો નાના ગુરુ નહોતા, મહાન મુનિ હતા. 21 વખત મન ફર્યું એમનું. છેલ્લે હવે પાછા જૈનમાંથી બૌદ્ધ ધર્મમાં જઈ રહ્યા હતા. આચાર્ય પણ બધા ઔચિત્યના સ્વામી, એટલે પોતાના આચાર્યની રજા માંગવા આવે છે. પ્રભુ હું જઉં છું હવે બૌદ્ધ ધર્મમાં. ગુરુ સમજી ગયા, અત્યારે કશું બોલતા નથી કે હું ભગવાનની પૂજા કરવા જઉં છું, એટલે ભગવાનનું ભાવ પૂજા કરવા જઉં છું. આસ્તે રહીને એમને પાઠ ઉપર લલિત વિસ્તરા ગ્રંથ મૂકી દીધો, અને ધીરે રહીને ગયા નિરાસર. નિરાસર જતા હતા, ભગવાનની ભક્તિ કરવા જે જતું હોય એને વચ્ચે રખાય ભાઈ, એને વચ્ચે ના બોલાય, જવા દો. ભગવાનની ભક્તિ કરવા જાય, અંતરાય ના પડાય. એટલે ગુરુ તો ગયા. હવે ગુરુ જાય એટલે ત્રણ ત્રણ ચાર ચાર ગભારા હોય, જાત જાતના કેટલા બધા મહાન પ્રતિમા જુએ, અને એક એક ચૈત્યવંદન કરે, દોઢ બે કલાક કાઢી નાખ્યા ભાવ પૂજામાં. હવે આ જ્ઞાની માણસ હોય કોદાડ એમને એમ બેહી રે ભાઈ, જ્ઞાની માણસ એટલે જુએ છે તો પાઠ ઉપર એક પુસ્તક પડેલું. કોઈ જ્ઞાની માણસ હોય જેને જ્ઞાનમાં રૂચિ, એમને બેસી ના રે, પુસ્તક પડે એટલે વાંચવા માંડે. લલિત વિસ્તરા વાંચવા માંડ્યું. લલિત વિસ્તરા વાંચતો જાય એનું મિથ્યાત્વ વિલાતું ગયું. મિથ્યાત્વ વિલાતું ગયું. આ મારો દેવ, આ મારો ગુરુ, આ મારો ધર્મ, હું કોણે મૂકીને ગઈ રહ્યો છું? દેવની ઓળખાણ આપી, ગુરુની ઓળખાણ આપી, ધર્મની ઓળખાણ આપી, એનું મિથ્યાત્વ વિલાતું ગયું. આંખમાંથી આંસુ પડવા માંડે છે. અરે રે, હું શું કરું છું, ક્યાં જઈ રહ્યો છું? આ દેવને છોડીને બીજા દેવના દર્શન કરવા જઈ રહ્યો છું. ગુરુ આવ્યા ત્યારે આંસુથી પગ પકાડે છે. ગુરુદેવ મારી ભૂલ થઈ ગઈ, તમે મને બચાવી લીધો. મિથ્યાત્વમાંથી કુદર્શનમાં જતો અટકી ગયો. બોલો બરોબર છે ભાઈ? કેટલીક વાર મિથ્યાત્વના ઉદયને કારણે પણ કુદર્શન ધ્યાન આવે છે. મિથ્યાત્વનો ઉદય જ થાય એવું બાંધ્યું હોય તો પણ આવી જાય. જેમ કે ગૌતમ બુદ્ધ ખુદ, ગૌતમ બુદ્ધ કોણ હતા? પહેલા પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુના શ્રમણ હતા, એટલે કે સાધુ હતા. જૈન સાધુ કોણ? ગૌતમ બુદ્ધ. અને આપણે કહીએ જેવું નહીં, બૌદ્ધ ધર્મના ત્રિપિટકો ગ્રંથની અંદર પણ લખેલું છે. બૌદ્ધ ધર્મના ગ્રંથમાં, મહાન ગ્રંથોમાં પણ આ લખેલું છે કે પહેલા એ પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ પાસે એમને દીક્ષા લીધેલી. ગૌતમ બુદ્ધે જબરજસ્ત સાધના કરતા હતા. ગૌતમ બુદ્ધ લોહી હાડકા માંસ બધું સૂકવી કાઢું, કાયને ક્રૂશ કરી નાખી. એક દિવસ વિહાર કરતા હતા, ટેકરી ચડી અને આગળ નદીનો રસ્તો લેવાનો હતો. ટેકરી ચડતા જાય, ટેકરી ચડાતી નથી. કેમ ચડાતી નથી? કાયા ક્રૂશ થઈ ગઈ છે. ચડવા જાય છે પણ થાક લાગે છે. બસ ત્યાં મિથ્યાત્વનો ઉદય થયો. એક ટેકરી નથી ચડાતી તો મોક્ષે શું જવાનો હતો હું? મિથ્યાત્વનો ઉદય. એક ટેકરી નથી ચડાતી તો મોક્ષે શું જવાનો હતો? નક્કી કર્યું શરીરની અનુકૂળતા જાળવીને જ ધર્મ થાય. કોણે નક્કી કર્યું? ગૌતમ બુદ્ધે. અનુકૂળતા હોય તો સાધના સારી થાય, એ ગૌતમ બુદ્ધનો નિર્ણય. ભગવાન મહાવીરે તો સ્પષ્ટ કીધું છે, કોઈ પણ પરિસ્થિતિમાં આરાધના કરવાની છે. ભગવાન મહાવીરનો મત નથી, મહેરબાની કરીને આપણો આ મત નથી. ઘણા કહે છે જરા અનુકૂળતા હોય તો ધર્મ સાધના સારી થાય. એ ઠીક છે, આપણી ભૂમિકા નથી, આપણે બોલીએ કરીએ. ભગવાન મહાવીર કે જે કોઈ પણ પરિસ્થિતિમાં સાધના કરવાની, જે મત ભગવાન મહાવીરનો છે. બોલો બરોબર છે ભાઈ? હવે મિથ્યાત્વના ઉદયને કારણે સુખશીલતા ને અનુકૂળ થાય એવા તર્કો પણ વિચારવા લાગ્યા. હવે ગૌતમ બુદ્ધ પાછા હંમેશા છે ને બહુ હોશિયાર માણસો, બધા તર્ક શોધવા માંડે, પોતે સાચા છે એવા તર્ક શોધવા માંડ્યા. શું તર્ક શોધ્યો? દાખલા તરીકે એક તર્ક એવો બોલ્યા કે જો વીણા છે, વીણા એટલે વગાડવાની વાજિંત્ર, વીણા વગાડવી હોય તો તાર એકદમ ખેંચો તો સૂર નીકળે બરોબર? મેરુભાઈ, ના નીકળે. તારને ઢીલો મૂકી દો તો પણ ના નીકળે. તારને કેવો તાણવો જોઈએ? મધ્યમ. મધ્યમ તાણો તો સૂર સરસ નીકળે. દુનિયામાં એમને મધ્યમ મધ્યમ કરીને મધ્યમ માર્ગની સ્થાપના કરી દીધી, બધું મધ્યમ. આપણે જૈન ધર્મમાં લોકો એવું માનતા થઈ ગયા કે ભાઈ બહુ તો ક્યાંથી ખાય આપ, જરા મધ્યમ મધ્યમ બરોબર છે. આમે નહીં આમે નહીં, જરા પિક્ચરે જોઈ આવવાનું ને દેરાસરમાં જવાનું. એક પગ સંસારમાં ને એક પગ ધર્મમાં. બહુ પછી કરીએ સારું નહીં. આ બધો મધ્યમ મધ્યમ માર્ગ વિચારવા લાગ્યા ભાઈ. બરોબર છે? આ પણ એમના કુદર્શન ધ્યાનનું પરિણામ હતું. પણ આ ગૌતમ બુદ્ધના કુદર્શન ધ્યાન એમાંથી ચાલ્યું. ઘણા અનુકૂળતાના અર્થીઓ, એટલે આપણે બધા અનુકૂળતાના અર્થીઓ પણ કુદર્શન ધ્યાનમાં ચાલ્યા જાય. ભગવાન કે પણ ઉપવાસ કેવી રીતે થાય? આ પેલા લોકોનો ઉપવાસ જો કેવો સરસ છે, ચા પીવાય, ફરાળ ખવાય. આ શું થયું ભાઈ? અનુકૂળતાના અર્થી. આપણે ટીકા નથી કરતા, સમજો, હું આપણી ટીકા કરી રહ્યો છું. કોઈની ટીકા કરવાનો આપણને અધિકાર નથી. હું આપણી અનુકૂળતાના અર્થી એટલે આવા વિચાર આવ્યા આપણને, એમ કહું છું. આપણામાં તો ચા ના પીવાય, આ તો કઈ ઉપવાસ છે. આ કોને વિચાર આવ્યો? અનુકૂળતાના અર્થીને. ધ્યાનથી સમજો, જે લોકો કીર્તિ કામનાના અર્થી છે, માત્ર ક્રિયામાં ધર્મ માને છે, એ પણ કુદર્શન ધ્યાનમાં ચાલ્યા જવાના. આ ક્રિયા કરવાથી કેવી કીર્તિ કામના મળશે? જો કેવું મહાન પૂજન ભણાયું, એમને શું કરવાનું, શું ધ્યાન રાખવાનું? ઉપાધ્યાય અશો વિજયજીનું કરવાનું તો છે જ, પણ શું કરવાનું? નિશ્ચય દ્રષ્ટિ મન ધરી જે પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પ્રાણિયાજી લેશે ભવ સમુદ્રનો પાર. એટલે સામાયિક કરતા કરતા પણ સમતા ધ્યાનમાં રાખવાની, તપ કરતા કરતા અણાહારી પદ ધ્યાનમાં રાખવાનું, પ્રતિક્રમણ પણ કરવાનું પણ કરતા કરતા પાપમાં રસ ઘટાડવાનો. આજે જે પાપમાં રસ છે કાલે ના આવવું જોઈએ, અને પાપ જ ઘટી જાય તો સૌથી સારું. એટલે કોઈ પણ એક વસ્તુ પકડી અને કુદર્શનમાં એવી રીતે સામે માત્ર પરિણતિની વાતો કરે, માત્ર મોક્ષ મોક્ષની વાતો કરે પરિણતિની, પણ પરિણતિને પોષક એવી ધર્મક્રિયા એને ખતમ કરવાનો પ્રયત્ન કરે એ પણ કુદર્શન. એક સરસ પૂજા છે,
ભવ્યા મુનિવર પરમ દયાલ, ભવ્યા મુનિવર પરમ દયાલ, જ્ઞાન ધ્યાન ક્રિયા સાધુતા, જ્ઞાન ધ્યાન ક્રિયા સાધુતા, કાળે પૂર્વનો કાળ, ભવ્યા મુનિવર પરમ દયાલ.
બોલો, પડી સમજ? તે ક્રોધ પૂર્વ આયુષ્ય વાળું સંયમ નું આયુષ્ય, સંયમ મુનિવર કહું છું, સાધુ શ્રાવક નથી કહેતો, એને પણ જ્ઞાન ધ્યાન અને ક્રિયા બધું જ જોઈએ. આવો મહાન મુનિ ક્રોધ ક્રોધ પૂર્વ નો સંયમ પાડતો હોય, એ ક્રોધ પૂર્વ કાઢે છે કાળ, પણ કેવી રીતે? જ્ઞાન ધ્યાન અને ક્રિયા,
જ્ઞાન ધ્યાન ક્રિયા સાધુતા.
સ્પષ્ટ કે છે, બેસે છે મગજમાં? બહુ ધ્યાન રાખવાનું છે. ભૂમિકા પ્રમાણે ક્રિયા બદલાય, તીર્થંકરોને પણ ક્રિયા હોય. આ તો ક્રોધ સંયમ વાળા મુનિ ની વાત કરી, તીર્થંકર ને પણ ક્રિયાઓ, તેરમા ગુણ સ્થાનક સુધી ક્રિયા. બોલો, હવે આપણી ભૂમિકા પ્રમાણે હોય, આપણે ભગવાનની પૂજા કરી, કારણ કે ઘરમાં બધા પાપ કરી છે, અહીં જ છૂટ. સાધુ ને છૂટ આ કશી? સાધુ પક્ષાલ કરે, સાધુ ફૂલ ચડાવે, એની ભૂમિકા બદલાય, એ ભાવ પૂજા કરે, પણ ક્રિયા તો ખરી. બહુ ધ્યાનથી સમજો ભાઈ, એકનું પણ ખંડન કર્યું તો મર્યા, કોઈ પણ એકનું ખંડન નથી કરવાનું. તમે જાણો તો મોક્ષ માર્ગના રથના બે પૈડા છે, વ્યવહાર અને નિશ્ચય. એ જ રીતે આપણે એમ પણ કહી શકીએ કે જ્ઞાન અને ક્રિયા બેમાંથી એકનો પક્ષપાત કરવો, બીજાની ઉપેક્ષા કરવી કે ખંડન કરવું, એ પણ કુદર્શન ધ્યાન.
જૈન કહો ક્યું હોવે પરમ ગુરુ, જૈન કહો ક્યું હોવે, જ્ઞાન ક્રિયા દો મિલતર તું હૈ, જ્યું જલ રસ જલ માહી પરમ ગુરુ.
જ્ઞાન ક્રિયા દો મિલત રહતું હૈ,
જ્ઞાન ક્રિયા દો મિલત રહેતું હૈ, જ્યું જલ રસ જલ માહી પરમ ગુરુ.
કોણ કહે છે? યશો વિજય મહામહોપાધ્યાય. શું કહે છે? જલમાંથી જલરસ જુદો પડાય. તમે કહો છો ને મરચામાંથી તીખાશ જાય, પાણીમાંથી જલરસ જુદો પડાય, જલનો રસ ન પડે જુદો, એમ જ્ઞાન અને ક્રિયા સાથે જ જાય. ક્રિયા જ્ઞાન કી દાસી. જો ક્રિયામાં જ્ઞાન હોય તો ક્રિયામાં ચેતના આવે, બે સાથે જાય, બે કરવાનું છે બધાએ. એકનું ખંડન એટલે કુદર્શન ચાલુ. કોઈ પણ એકનું ખંડન કર્યું, પક્ષપાત કર્યો, ન ચાલે. જેટલા ઉત્સર્ગ જેટલા અપવાદ, એ પણ જે એકાંત દ્રષ્ટિ જ જુઓ તો એ પણ કુદર્શન ધ્યાન. બોલો, બરોબર છે? કુદર્શન ધ્યાન વિશે ઘણું કહેવું છે. ટૂંકમાં છેલ્લે કહું, મન જીણાણમ માણમ મિચ્છમ પરિહર ધર સંમત. આ એક મહાન સજ્જાઈ છે. શ્રાવક ને એમાં 36 કર્તવ્યો આપ્યા છે. પહેલું શરૂ શું કરે છે? મન જીણાણમ માણમ, ભગવાનની આજ્ઞા માટે. પહેલું શું કીધું? શરૂઆત અને મિચ્છમ પરિહર, એટલે મિથ્યાત્વ ને પરિહરો, અને ધર સંમત, એટલે સબ્જેક્ટ ધારણ કરો. આ શ્રાવક નું પહેલું કર્તવ્ય બતાડ્યું. ટૂંકમાં કુદર્શન થી બચવું હોય તો સૌથી પહેલા જીનેશ્વર પરમાત્માએ પ્રરૂપેલી દરેક બાબતોને સત્ય ને નિશંક માનો. પહેલા માનવું જ પડશે, અને જો નહીં માની તો કુદર્શન ધ્યાન આવવાનું નક્કી. જલ્દી આગળ જઉં છું. રાગ, હવે રાગ અને દ્વેષનો ઉપશમ એ તો સાધના છે. રાગ અને દ્વેષનો ઉપશમ સવનની વાત કરતા હતા ને, નહીં રાગ નહીં દ્વેષ લગી રે જેના ઉતરમાં, એવા મહાવીર સ્વામી પ્રભુજી મારા ઉતરમાં. ત્યારે રાગ અને દ્વેષ હોય તો, રાગ એટલે શું? કોઈ પણ વ્યક્તિ, રાગની વ્યાખ્યા આપું છું, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વસ્તુ, કોઈ પણ પરિસ્થિતિ, એમાં રતિ, ગમો, ખેંચાણ, ભાળ, બંધન, આત્મીયતા, આ જે નામ આપો, એ તમે સારા સારા સોફિસ્ટિકેટેડ નામ આપો એટલે રાગ જતો નથી રહેતો. ખરાગ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ, કઈ પણ ગમ્યું એટલે રાગ ચાલુ થઈ ગયો. આ રાગના ત્રણ પ્રકારો છે. મેં પહેલું લઉં છું દ્રષ્ટિરાગ. મિથ્યા મત ઉપરનો રાગ એટલે દ્રષ્ટિરાગ. મિથ્યા મત ઉપરનો રાગ એટલે દ્રષ્ટિરાગ. મિથ્યા માન્યતા એ પણ દ્રષ્ટિરાગ. કલિકાલ સર્વગ્રહ હેમચંદ્રાચાર્ય એમ કહે છે કે હજી કામરાગ અને સ્નેહરાગને નાથવો કંઈક પણ સહેલો છે, પણ દ્રષ્ટિરાગને નાથવો જયુભાઈ ભલભલા સંતોને પણ અઘરો છે. અને એટલે જ આ બધું મોકાણ છે. આ બધી પંથો, સંપ્રદાયો, વાડા બધું એની જ માથાપૂર્ણ છે. દ્રષ્ટિરાગ. ક્ષણિક રાજાને દાખલો આપી દઉં. દ્રષ્ટિરાગ એટલે શું એ કોઈ પણ માણસને ખબર પડી જશે. ક્ષણિક મહારાજા સંકિત પામ્યા નહોતા, એ વખતની આ વાત છે. તેલના રાણી સાથે ચર્ચા કરતા હતા. કોઈક કોઈક વાર ધર્મની ચર્ચા પણ થઈ જતી. ધર્મની ચર્ચામાં ચેલણા રાણી આબાદ હતી. એવી વાતો કરે કે ક્ષણિક મહારાજાની બોલતી બંધ થઈ જાય. એટલે એમને નક્કી કર્યું કોણે ક્ષણિકમાં જૈન ધર્મને ખોટો ઠેરવું. આમ પણ છે ને, માણસ જયારે વ્યક્તિ કોઈ પણ તર્કબદ્ધ વાતનો ઉત્તર ના આપી શકે ને, નરેન્દ્રભાઈ તર્કબદ્ધ વાતનો, એટલે કશાયને અધીન થઈ સત્યને અસત્ય અને અસત્યને સત્ય પુરવાર કરવા જે કરવું એ કરી નાખે. છેલ્લાએ બોલતી બંધ કરી દીધી છે ધર્મની વાતમાં. સવાલના જવાબ એવા માથામાં મારે, મૌન થઈ જવું પડે. હવે તર્ક બધા વાતનો ઉત્તર ના આપી શક્યા ક્ષણિક મહારાજા, એટલે હવે કશાયના અધીન થાય. સમજ્યા ને? તમારું કોઈ માને નહીં, સાંભળે નહીં, તમે ગુસ્સો કરો. મારું શું સમજતા જ નથી તમે? કશાયને અધીન થઈને તમારી અસત્ય વાતો એને સત્ય પુરવાર કરવા ગમે તે રસ્તો આદરો. આ મનુષ્ય સ્વભાવ છે, ઈગો. આને પણ કરી કાઢ્યું. આવું એક મુનિ, જૈન મુનિ ઉદ્યાનમાં ઉભા હતા, એટલે કે ધ્યાન ધરતા હતા. બાજુમાં શિવનું મંદિર હતું. મોકો જોઈ લીધો ક્ષણિક મહારાજાએ. અંધારું થયું, રાત પડી ગઈ. સૈનિકોને સૂચના આપી, ધ્યાનમાં ઉઠાઈ અને મંદિરમાં ઘાલી દીધા, બારણું બંધ કરી દીધું. કોણે? જૈન મુનિને. મંદિરમાં ઘાલી દીધા, બારણું બંધ કરી દીધું મંદિરનું. હવે 12 વાગ્યા એટલે ગણિકાને તૈયાર કરી, શેષ્યા એને પણ સજાઈ ધજાઈ મંદિરમાં નાખીને બારણું બંધ કરી દીધું. મંદિરમાં 2 જણા જૈન સાધુ અને વેશ્યા, બારણું બંધ. એને કઈ સેજ બેજ છાંટ્યું હશે, સુગંધ આવી. પેલા તો ધ્યાનમાં મસ્ત હતા, મુનિ તો મહાન મુનિ હતા. એકદમ સુગંધ લાગ્યું, કંઈક લોચો છે, એટલે ધ્યાન ખોલ્યું. જુએ તો સામે મંદિરમાં દીવડા પ્રગટતા હતા, દીવડા બળતા હતા, જુએ છે સામે વેશ્યા ઉભી છે. એકદમ પેલા તો ત્રાડ પાડી, ખબરદાર જો આગળ વધી છું તો. અને આવા મહાન બ્રહ્મચારીની ત્રાડથી વેશ્યા ફથરી ગઈ, ફથરી ગઈ, ઉભી નહીં, આગળ ના જઈ શકે, એ તો ઉભી રહી. હવે સાધુ મહામુનિ હતા, ગીતાર્થ હતા. ગીતાર્થ તો સમજો છો ને, બધી પરિસ્થિતિની એક મિનિટમાં સમજ પડી જાય કે શું બની રહ્યું છે. એને ખબર છે હું તો ઉદ્યાનમાં ધ્યાન કરતો તો આ શું થયું, બધું બધું વિચારી લીધું કે નક્કી કઈ આ પ્રમાણે થઈ રહ્યું છે. એટલે એને વચન એને બધું વિચારી લીધું. હવે એને અપવાદ માર્ગ સ્વીકારવા માંડ્યો. પહેલા તો દીવાને અડ્યો, સાધુ દીવાને અડે ને એવી રીતે, છતાં અડવું પડ્યું કારણ કે અપવાદ હતો. પોતાનો દાંડો બાળી નાખ્યો, કપડાં કાઢી અને નાનો કપડું કરીને એક લંગોટ જેવું બનાવી દીધું, બધું બાળી કાઢ્યું દીવામાં. અને જે રક્ષા થઈ આખા શરીરે જેને ભભૂતિ કે એમ લગાડી દીધી. અને પેલું ત્રિશુળ હતું એ હાથમાં લઈ લીધું મંદિરમાં શિવનું. અને સવાર પડી 8 વાગ્યા, રાજાએ શ્રેણીક રાજાએ પડઘો પેલો કડો વગાડ્યો, ઠેર ઠેર સૂચના આપી દીધી, આખું પ્રજા ફલાણા મંદિર આગળ 9:30 વાગે હાજર થઈ જાય. બધાને હાજર કરી દીધા, રાજાનો હુકમ, બધા હાજર થઈ ગયા. રાજાને એમ કે આજે જુઓ જૈન ધર્મની કેવી ફજેતી કરું છું મનમાં એને એમ. બાજુમાં ચેલણા રાણીનું પણ સિંહાસન માંડ્યું છે, ચેલણાને બતાડ્યું છે ને બેહાડી. ખાડાનું છે આખી પ્રજા ભરાણી. સૈનિકને સૂચના આપી, ખોલી કાઢો દરવાજો. જેવો દરવાજો ખુલ્યો, સાધુ અલખ નિરંજન કરીને ભાગી ગયા. લોકોને લાગ્યું આ કોઈ છે, કોઈ હિન્દુ સાધુ ગયો. હાથમાં ત્રિશુળ, આખા શરીરે ભભૂતિ, લંગોટ પહેરેલી, કોઈ હિન્દુ સાધુ જતો રહ્યો. તેની પાછળ વેશ્યા થરથરતી બહાર નીકળી. અને ક્ષણિક મહારાજે બધી તપાસ કરી કે બધું શું થઈ ગયું. એને જૈન ધર્મને માલિન બનાવો તો એને બધે લોકોએ વિચાર્યું કે આ હિન્દુ સાધુ આવા વેશ્યા આગળ બેસે મંદિરમાં, હિન્દુ સાધુ બની ગયો પેલો. આ મહાન મુનિએ અપવાદ સેવીને જૈન ધર્મનું માલિન્ય નિવાર્યું, એ તો સાધુની વાત છે. પણ આ ક્ષણિક મહારાજાની જે દ્રષ્ટિ હતી, દ્રષ્ટિ શું, જૈન ધર્મને બદનામ કરવાની, એ કઈ દ્રષ્ટિ કહેવાય? ભીખો દ્રષ્ટિરાગ કહેવાય. આ દ્રષ્ટિરાગ મિથ્યામતનું એક વાક્યમાં તમને એક દાખલામાં આખો દ્રષ્ટિરાગ સમજાઈ ગયો. બસ જૈન ધર્મને બદનામ કરવો, જે સર્વજ્ઞ છે, જે કેવળ જ્ઞાની છે, એની જે વાણી છે એને જ સાચું દર્શન કહેવાય. પછી ગમે તે ધર્મનો હોય, બ્રાહ્મણ પણ થઈ શકે છે સર્વજ્ઞ. મિથ્યા મતનું પ્રવર્તન કરવા કે સન્માર્ગનું ખંડન કરવા જેટલો અભ્યાસ કરાય, જેટલા ઉપદેશ અપાય, જેટલા ગ્રંથો રચાય, એ વખતે જે એકાગ્ર થયેલી મનસ્થિતિ છે એને દ્રષ્ટિ રાખે. ફરી બોલું, મિથ્યા મતનું પ્રવર્તન કરવા જે ગ્રંથો રચાય, જેનો ઉપદેશ અપાય, એ વખતે મનની જે સ્થિતિ, એ બધો દ્રષ્ટિરાગ. વિતરાગ પરમાત્મા એટલે કે સર્વજ્ઞ પ્રરૂપિત, ધર્મથી વિપરીત જેટલા ધર્મો, ધર્મથી વિપરીત જેટલા ધર્મ દર્શનો, એ બધા પ્રત્યેનો રાગ, એ પણ દ્રષ્ટિરાગ. આ મોટામાં મોટું પાપ છે, આત્માનું જબરદસ્ત સહિત કરે છે. મને મહેરબાની કરીને આ ભગવાને આપણને આપેલું પુણ્યના યોગે આપણને જે મળ્યું છે એ ક્યાંય છોડશો નહીં. આપણી લાયકાત વગેરે મળી ગયું છે. આ જોવું છે, આ જોવું છે, કોકવાર કોઈક એવી મુશ્કેલીને કારણે, કોઈક એવા પોસ્ટને કારણે જવું પડે વાત જુદી છે. તમારા સંજોગો હોય ને જવું પડે વાત જુદી છે. મનથી ન જવાનું. જીનાજ્ઞાથી શુદ્ધ થયેવા જે લોકો હોય એને જ મહાજન ગણાય. ભલે એકલો હોય તો પણ મહાજન કહેવાય. પણ તેનાથી જે ભગવાનની આજ્ઞાથી શુદ્ધ. એવી જ રીતે ગુરુ પણ, જે ગુરુ પોતાના શિષ્યને પોતાનો બનાવવાનો પ્રયત્ન કરે, સુગુરુ નથી. ફરી બોલું છું, જે ગુરુ શિષ્ય ને પોતાનો બનાવવાનો પ્રયત્ન કરે શું ગુરુ નથી. હંમેશા ગુરુ શેની વાત કરે, આ દેવ, દેવની જ ઓળખાણ આપે. આપણે બધા અદેવના, આ ભગવાનના, જિનેશ્વર ભગવંત. એટલે કે આપણને જે ગુરુ જિનેશ્વર ભગવાનનો બનાવે શું ગુરુ. બીજી રીતે કહું તો શાસ્ત્ર વચન બનાવવાનો આગ્રહ રાખે એ શું ગુરુ. ભગવાનની જ વાણી બોલે, પોતાનું કઈ નહીં, એ શું ગુરુ. મિથ્યા માન્યતાઓના આકર્ષણને કારણે પણ જે રાગ પેદા થાય એમાં પણ દ્રષ્ટિરાગ પ્રધાનતા ભોગવે છે. છેલ્લું કહું તો પાંચે પ્રકારનું મિથ્યાત્વ તમે જાણો છો, ભલે બરોબર છે, અભિગ્રાહીક, અનાભિગ્રાહીક, એ બધું પાંચે પ્રકારના મિથ્યાત્વ ને કારણે થતો રાગ એ પણ દ્રષ્ટિરાગનું રૂપ ધારણ કરે છે. માટે આવા દ્રષ્ટિરાગ આત્માનું ગોરહિત કરે છે, એને કાઢવું જોઈએ. આગળ વધું છું. કામરાગ જેમ દ્રષ્ટિરાગ વિવેક દશાનો નાશ કરે છે, દ્રષ્ટિરાગ વિવેક દશાનો નાશ કરે છે અને માણસને અંધ જેવો બનાવે છે, દ્રષ્ટિરાગમાં જ ઘૂમતો હોય, એ પ્રમાણે કામરાગ પણ માણસને અંધ જેવો બનાવે છે. કામરાગ પણ માણસને અંધ જેવો બનાવે છે. કેટલા શાસ્ત્રમાં દાખલા, અઢળક ઇલાચી કુમાર, મહાન શ્રેષ્ઠીનો પુત્ર, નટડીના મોહમાં ભૂલી ગયો હું કોનો પુત્ર છું, એ પણ કામરાગ. સ્થૂલભદ્ર, બાર બાર વર્ષ સુધી સ્થૂલીભદ્રજી જન્મદાતા મા બાપને પણ ભૂલી ગયા, બાર બાર વર્ષ, તેના કારણે કામરાગને કારણે. કોષાને ત્યાં રહ્યા, રાજ્યના ષડયંત્રમાં જયારે પિતા શક્તાળનું મૃત્યુ થયું ત્યારે નાનો ભાઈ શ્રીયક બોલાવાયો કે પિતાનું અવસાન થયું છે, છતાં એવો કોષાના ડૂબમાં રહેલો કામરાગમાં, એ વખતે પણ તાત્કાલિક એને જવાનું મન ના થયું. ગયો પછી આ કામ દશા કેવો તીવ્ર હશે કામરાગ સ્થૂલભદ્રમાં એ વિચારો. પછી તો શું થયું તમે જાણો છો, કામરાગ કેટલો ભયંકર છે અત્યારે. પછી તો સ્થૂલભદ્ર જેવા 84-24 માં નથી થવાના, એ વાત જુદી છે. પણ અત્યારે શું, કામ એટલે મોહજન્ય ભોગની ઈચ્છા, એક એક ઇન્દ્રિયોના વિષયોને માણવાની ઈચ્છા. મોટે ભાગે આપણે એવું માનીએ છીએ કે પતિ પત્ની પ્રત્યે રાગ એટલે કામરાગ, એવું નથી. એક એક ઇન્દ્રિયો ના વિષયોને માણવાની ઈચ્છા થતી હોય કામરાગ. ઘણા આખો દાડો વાળને સેટ કરતા હોય, પોતાના વસ્ત્રો પણ એવા પહેરે કે કામરાગને પોસાય, આ બધો કામરાગ. ઘણા પોતાનું કામરાગનું પાત્ર દૂર થાય, કામરાગનું પાત્ર દૂર, સમજ્યા, પતિ હોય ને પત્ની મરી ગઈ, પત્ની હોય ને પતિ મરી ગયો, આખો દાડો યાદ કર્યા કરે અમે સાથે ખાતા હતા, સાથે ફરતા હતા, એમ કરીને આંખમાંથી આંસુ પાડે, રોવા માંડે, એ પણ કામરાગ. પત્ની તો ગઈ છે કે પતિ ગયો છે, બેમાંથી એક. આખો દી રોયા કરે, અમે તો સાથે હરતા હતા ને ફરતા હતા, આ પણ કામરાગ. અહીંયા અમેરિકામાં આ પણ સમજાવવા જેવું છે. ઘણા બે જ માણસનું ઘર હોય, એક પાત્ર ગયું, ગયું છે કર્મને આધીન, આપણું કાંઈ ચાલવાનું નથી, કર્મ સત્તાનો સ્વીકાર કરી અને ચલાવી લેવાનું. જો રોયા તો કર્મની નિર્જરા નહીં થાય, ઉપરથી બંધ પડશે. અહીંયા ઘણા પાત્રોને મારે સમજાવવાનું આવ્યું પણ છે, ભાઈ હવે જે ગયું એ ગયું, હવે એને રોઈ રોઈને દાડા પૂરા કરી શું કરવાનું. ઘણા આમ રે ખરા, પણ પાછી કંઈક વાત નીકળે એટલે ચાલુ રોવાનું. આ પણ કામરાગ, આ કામરાગનો જ પ્રકાર. આબી એની સામે એક જ દાખલો યાદ કરો, નરસિંહ મહેતા. પત્ની મરી ગઈ, શું બોલ્યા, બરોબર છે, ભલું થયું ભાગી જંજાળ, સુખે ભજતું, આવું ક્યારે બોલી શકે બોલો. એમનો સ્નેહરાગ કે કામરાગ જો તીવ્ર હોત તો બોલી શકત, ન બોલી શકત. આવા ઇતર ધર્મના માણસોને પણ જો આપણે આવા યાદ કરવા પડે તો આપણે તો મહાન સિંહના બચ્ચા છીએ. આપણે શા માટે રડીએ? દુનિયામાં આયુષ્ય લઈને જાય છે. કોઈ દાડો બે માણસ છે, ગમે તારે એકનો પ્રશ્ન થવાનો જ છે ભાઈ. અત્યારથી તૈયારી કરી લો એમ કહું છું તો. કારણ કે અહીંયા પેલો પ્રશ્ન એ છે કે છોકરો બીજે છે, છોકરી જુદી છે, જેનું ઘર ભેગું છે એના પછી ઓછો વાંધો આવે. બે જણ છો તમે, અત્યારથી જ નક્કી કરી લો કે ગમે તારે સ્થિતિ આવે, હું મારી જાતને ઉપરથી એવું માનો કે કેવો મારો પુણ્યનો ઉદય કે હવે મારે આખી જિંદગી ધર્મમાં ગાળીશું. આને બીજું પાત્ર છે નહીં. ઘણી વાર તો એવું પણ કરે કે ભાઈ પતિને કારણે ફરવા જવું પડે, પતિને કારણે પિક્ચર જોવા જવું પડે, પાર્ટીમાં જવું પડે. સારું થયું, ભલું થયું, ભાગી જ જાણ. હવે શાંતિથી મારા આત્માનું કલ્યાણ કરીશ. આવું અત્યારથી થિંકિંગ કરો. પ્રશ્ન તો આવવાનો જ છે. અમર પટ્ટો લઈને આવ્યા છો ભાઈ કોઈ? માટે કામરાગને અત્યારથી દૂર કરો. આ રાગની, કામરાગની તીવ્રતાને કારણે અત્યારે તો ઘરમાં પણ ગટરો ઠલવાઈ ગઈ છે. ગટરો, ગટરો, ગટરો એટલે બાથરૂમની નહીં, તમારા ટીવી જેવી બધી. એમાં પાછું ટીવી તમારે ત્યાં જોઈએ જ છે, એટલે કદાચ તમે વેધર કે ન્યૂઝ કે એવું કંઈ જાણતા હોય તો મને તો ના જ પાડું છું, પણ માની લો કે ચલાવી લો, ચલો. પણ બીજી બધી ચેનલોનું શું? ઘરમાં કોઈને પવિત્ર રહેવું હોય તો ના રહેવાય. અમે તમારા ઘેર આવ્યા હોય, બેઠા છીએ શાંતિથી, જોવું નથી ટીવી, પણ એવી ચેનલો ચાલે છે કે કોઈને પવિત્ર રહેવું હોય તો પણ ન રહી શકે. આ પણ બધા કામરાગના પ્રકાર. પહેલાના જમાનામાં આપણા બાપદાદાના ઘરોમાં ચિત્રપટો પણ એવા હતા ને કે આપણને વૈરાગ્ય આવે. પાર્શ્વનાથ ભગવાને કઈ રીતે દીક્ષા લીધી કહો, બોલો છો ને તમે? નેમી રાજી ચિત્ત વિરાજી વિલોકિત વ્રત લીએ. પાર્શ્વનાથ ભગવાને કઈ રીતે વિરાગ્યો? તો આગળ નેમનાથ ભગવાન ગયા. નેમી રાજી ચિત્ત વિરાજી, એક ચિત્ર જોયું ઘરમાં નેમનાથ ભગવાન નું, પાછા જતા હતા. એમાં પાર્શ્વનાથ ભગવાને દીક્ષા લઈ લીધી. આવા ચિત્રપટો ઘરમાં રખાતા, કામરાગને પોસાય એવા કોઈ ચિત્ર ઘરમાં હોય નહીં. એકે એક ઇન્દ્રિયોના જેટલા વિષયો, એના પ્રત્યે આકર્ષણ, એ બધું સરવાળે કામરાગ જ છે. લેન્ડસ્કેપિંગ આવું જ જોઈએ. તમે શું લેન્ડસ્કેપિંગ કરો? હું બધું કમાઈ પાસે શીખું છું. ગાર્ડન આવો જ જોઈએ, પડદા આવા જ જોઈએ, ઘડિયાળ આવી જ જોઈએ, આ જ બ્રાન્ડના શૂઝ, આ જ બ્રાન્ડના કપડા. બધું શીખી ગયો છું તમે જે બોલો છો, આભરું છું. તમે કલ્પી ના શકો એવું બધી વાતો. આ જ જોઈએ ભાઈ, બોલો. આ પણ એક પ્રકારનો કામરાગ જ છે. આ પણ કારણ કે ઇન્દ્રિયોને પોષો છો. આંખને સરસ લાગવા જોઈએ પડદા, બસ એ આંખને આ રગમ્યું એ કામરાગ. ઘણા ત્યાં મને મારી પત્નીના હાથની જ રસોઈ ભાવે. તીવ્ર પક્ષપાત. બીજે ઘરો તો મનલા લાગે ખાવાનું. આ પણ કામરાગ. મારી પત્નીના હાથની જ રસોઈ ભાવ. બોલો ક્યાં સુધી જવું? આગળ વધુ હજી ધર્મ. ધર્મમાં કામરાગ. બોલો ધર્મમાં શું આવે? કો ઇન્દ્રિયોને પોષવાની વાત છે. એક જગાએ ત્રણ ચાર વર્ષ પહેલા પ્રતિષ્ઠામાં મને સ્કોલર તરીકે બોલાયેલો, પણ હું પહોંચી ના શક્યો, પછી ગયો. એટલે એક જણે મને કીધું ત્યાંના, સાહેબ અમારો પ્રતિષ્ઠા મહોત્સવ બહુ સરસ ઉજવાયો. કેમ બહુ સરસ? મને તો ભગવાનની પ્રતિષ્ઠા એટલે અનુમોદનાનો ભાગ, ધર્મની વાત છે. અનુમોદનાનો ભાગ મૂક્યો. એમ પ્રતિષ્ઠા બહુ સરસ થઈ? ચલો બહુ સરસ, મને જરા સમજાવો. અરે કે સાહેબ, અમે એટલું અપ ટુ ડેટ રાખ્યું હતું, સવાર પડે ને બધાને ત્રણેય ટાઈમનું મેનુ મળી જાય, બધું કમ્પ્લીટ. સાહેબ જમવાની વ્યવસ્થા તો અફલુતાન કરી હતી, એકદમ અપ ટુ ડેટ. સાહેબ એક એક આઈટમો ભૂલી ભૂલાયેલી નહોતી. જે રીતે બનાવી હતી અને જે રીતે પીરસાણી હતી, સાહેબ એનું વર્ણન શબ્દોમાં થાય એવું નથી. બહુ સરસ. એટલે એને પહેલા તો બધું આ શરૂ કર્યું. મેં કહું સર, સાહેબ એવી વ્યવસ્થા રાખી હતી કોઈને એક શબ્દ બોલવાનો ના આવે, એટલી સરસ અફલુતાન. એવો કઈક શબ્દ વાપર્યો, વ્યવસ્થા. બહુ સરસ. મેં કીધું સારું આવો સર. પછી મેં જિજ્ઞાસાથી પૂછ્યું, મૂકુ કયા ભગવાનની પ્રતિષ્ઠા થઈ, કયા કયા ભગવાનની પ્રતિષ્ઠાઓ થઈ, સાહેબ એ ખબર નથી, સાહેબ એ ખબર નથી. અચ્છા મેં કહું સ્કોલરો કયા કયા વિષય ઉપર પ્રવચન આપ્યા, સાહેબ આમાંથી ટાઈમ જ નથી મળ્યો, કયા પ્રવચન સાંભળવાનું ખબર જ નથી, કયા વિષયના પ્રવચનો આપ્યા એ જ ખબર નથી. વાનગીઓ સારી, આપતા સ્વાગતા સારી, સગવડતા સારી, એટલે ભગવાનનો મહોત્સવ સારો એમ ભાઈ. આ શું છે બધું? પહેલાના જમાનામાં તીર્થયાત્રા જાય ને કામરાજ, આપણ પહેલાના જમાનામાં તીર્થયાત્રા જાય ને છરી પાડતા સંઘ જાય, છરી ચાલતા ચાલતા જાય, એકલ વિહારી એકાસણ સંથારી, સંધારો પાથરીને ઉઈ જાય. આવી રીતે છરી પાડતા પાડતા સંઘ નીકળે, મહાન તીર્થયાત્રા કરે. હવે અત્યારે તીર્થયાત્રા કરે, પેલા કઈ ધર્મ, કઈ ધર્મશાળામાં એસી વાળા રૂમ છે એ પહેલો પ્રશ્ન પૂછે. ક્યાં જમવાનું સારું છે? તું ભગવાન મૂળ નાયક કહેજે તો કે પેલા પૂછ, એ પછી પેલા આ બધી વાત કરો. એસી વાળી ધર્મશાળા છે, જમવાનું વ્યવસ્થિત છે, પછી ભગવાનના દેરાસર ની વાત. અને આ અત્યારે તીર્થયાત્રામાં 90-95% લોકો આ રીતે જઈ રહ્યા છે, એટલે હું કહું છું, એક ટકો તો ના બોલત. જેટલા લોકો તીર્થયાત્રાએ નીકળે, પહેલું એ પૂછી લાવ, અમેરિકાના કે ઇન્ડિયાના હોય બધા. આ પણ કામરાગ, ધર્મ ધર્મમાં બોલો ભાઈ. પતિ પત્ની પ્રત્યે રાગ એ તો કામરાગ છે, એ તો ઠીક છે, એ તો સ્થૂળ વ્યાખ્યા છે. બાકી પાંચે ઇન્દ્રિયો અને તેના વિષયોના સાધન સામગ્રીનો રાગ એ પણ કામરાગ એમ કહું છું. આ કામરાગ કેવા કેવા ઉત્તમ આત્માઓને પીડતો હોય છે તેનો એક દાખલો આપું. એટલે આપણે કેટલું ચેતવાનું, તમારે પણ તમે શું ઊંધું સમજો કે જો આવા આત્માને ઊંટે તો મને તો ઊંટે એમ નહીં. આપણે વધારે છીએ તો મહાન આત્મા તો બધું છોડીને મોક્ષે ગયા, આપણું શું થશે? યુગાદિ દેવ આદિનાથ ભગવાન લલિતાંગ નામે દેવ હતા એક ભાવમાં. કોણ? આદિ આદિશ્વર ભગવાન લલિતાંગ દેવ તરીકે એક ભાવમાં હતા. સ્વયં પ્રભા નામની દેવી હતી. એટલો બધો રાગ કે જયારે સ્વયં પ્રભાનું ચવન થવાનું હતું ત્યારે એમની વ્યથા, કોણી? લલિતાંગ દેવની, એટલે આદિશ્વર ભગવાનના આત્માની વ્યથા, રુદન, કરુણા, આર્તનાદ એટલો બધો હતો કે 30 અષ્ટી સલાકા પુરુષ ચરિત્રની અંદર કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું વર્ણન કર્યું છે, આપણી આંખોમાં પાણી આવી જાય એટલો બધો કામરાજ આદિશ્વર ભગવાનનો લલિતાંગ દેવના ભાવમાં. આપણે કેટલું ચેતવાનું, એ તો તરી ગયા પછી ફટાફટ. કાની માણસોને કામ ન મળે ત્યાં સુધી જે ઉત્કંઠા હોય કામ મેળવવાની, કામ મળ્યા પછી જેનો ઉન્માદ હોય મળી જાય એટલે, અને જો કામ ઝૂંટવાઈ જાય તો જેનો વડો પાતો, એ બધું વર્ણન 63 સલાકા પુરુષ ચરિત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય કર્યું, અદભુત કર્યું છે વર્ણન, આખું વાંચ્યું છે. કેવા હોય છે કામી માણસો? કામ પોતે તો અરૂપી છે પણ જેને વળગ્યો એને આંધળો કરી નાખે. ભગવાન મહાવીરનો 18મો ભાવ, ભગવાન મહાવીરનો, એમના પિતા પ્રજાપતિ, એમના પિતા પ્રજાપતિ, એમની સગ્ગી દીકરી, પ્રજાપતિની સગ્ગી દીકરી મૃગાવતી, રૂપ રૂપના અંબાર જેવી, એક દિવસ પિતાને પ્રણામ કરવા ગઈ. એનું સૌંદર્ય એટલું બધું સ્પર્શી ગયું પણ એ પ્રજાપતિને પોતાની સગ્ગી દીકરી સાથે લગ્ન કર્યા. તેઓ ભયંકર કામરાજ છે, સમજી લેજો ભાઈ. અકાર્યો કરાવે છે, માટે આવા કામરાજથી આપણે બહુ ચેતવા જેવું છે. હું તો રોજ સવારે એક જંદો દાખલો યાદ કરું છું. વિજયા શેઠ અને વિજયા રાણી, પલંગ વચ્ચે તલવાર, આખી અણીએ શિયળ પાડ્યું એનો જય જયકાર. આ વિજયા શેઠ અને વિજયા શેઠાણીને રોજ યાદ કરો. શાસ્ત્રકારો કે છે કે તમારો કામરાગ ઘટતો જશે, એવા જબરજસ્ત મહાપુરુષો છે વિજયા શેઠ અને વિજયારાણી. ભગવાન મહાવીરની દેશના સાંભળી બંને લગ્ન નથી કર્યા. ગામમાં રહે છે બે જણા, પેલી અનાગેર છે, હજી પેલો અનાગેર છે. હજી એકે કૃષ્ણ પક્ષનું બ્રહ્મચર્ય લીધું, એકે શુક્લ પક્ષનું લીધું. ઇત્તફાક બન્યું કે બે નું પછી લગ્ન થયું, કોઈ કોઈને ખબર નથી. બે નું લગ્ન થયું. લગ્નની પહેલી રાત્રિએ કીધું કે ભાઈ મારે તો કૃષ્ણ પક્ષનું બ્રહ્મચર્ય છે, માટે આપણે 15 દિવસ રાહ જોવી પડશે. છતાં પેલી કહે છે કે મારે શુક્લ પક્ષનું છે. પતિ ગયું, પહેલા દિવસથી આખી જિંદગી બ્રહ્મચાર્ય પાડી. લગ્ન કર્યા છે, અપેક્ષા છે, અપેક્ષાને નાથવી. એટલે આવા મહાન વિજયા શેઠ અને વિજયા શેઠાણીને રોજ યાદ કરવા જેવા છે. સ્નેહરાગ, સ્નેહરાગ ઉપર જઉં છું ભાઈ. મા બાપ, દીકરાઓ, દીકરી, પૌત્રો, આ બધા પ્રત્યે લાગણી, આત્મીયતા, ભાવ, આ બધો સ્નેહરાગ. માને દીકરા દીકરી કે પૌત્રનું મોડું જુએ ને, એને માના મોડા ઉપરથી ખબર પડી જાય કે કેવો સ્નેહ છે. અહીંયા પ્રવચન પતે ને જો માને એટલું જ પૂછું, કેમ ભગવાનની વાણી કેવી લાગી? એટલે મા તરત કે બધું ગમ્યું, પણ કોણ જાણે કેમ હજી દીકરા દીકરી ને પૌત્રો ઉપર હજી સ્નેહ રાગ જતો નથી. આ મોટો મોટો ડ્રોબેક છે આ લોકો. સમજાય છે? ભાઈ બહુ ધ્યાન રાખવાનું છે. માળા ગણતા ગણતા પણ ભગવાનની માળા પહોંચી જાય, દીકરી અત્યારે યુનિવર્સિટીમાં શું કરતી હશે? ખાધું તો હશે ને. આ સ્નેહરાગ, આ સ્નેહરાગને નાખવો બહુ અઘરો છે. બહેનો હશે જ, કારણ કે રોજનો અનુભવ છે. પહોંચી જાય દીકરી શું કરતી હશે, દીકરો શું કરતો હશે, અને અમારે પેલો વ્યાજનું વ્યાજ એ તો વળી એથી વધારે યાદ આયા કરે. ગૌતમ ગૌતમ ગણધર જેવા જેને 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 ઉપદેશ આપ્યો, કેવળ જ્ઞાન પમાડ્યા, પોતાને કેવળ જ્ઞાન ના થયું. તેના કારણે રાગને કારણે સ્નેહરાગ. જોકે એમનો પ્રશસ્ત સ્નેહરાગ હતો, અને આપણે એવો પ્રશસ્ત સ્નેહરાગ આપણી ભૂમિકામાં કરવા જેવો, આપણી ભૂમિકામાં. પણ એમને પણ કેવળ જ્ઞાન થયું ક્યારે? જયારે સ્નેહરાગ તૂટ્યો ત્યારે. ત્યાં સુધી ના થયું. પૃથ્વી ચંદ્ર ને ગુણસાગર સાંભળ્યા છે ને નામ? મહાન આત્માઓ હતા પૃથ્વી ચંદ્ર ને ગુણસાગર. બંને વચ્ચે જબરજસ્ત સ્નેહ, સ્નેહરાગ એકબીજા પ્રત્યે. એકબીજા વગર ચાલે નહીં. ત્યાં સુધી સ્નેહરાગ હતો ત્યાં સુધી એમની કોઈ પ્રગતિ ના થઈ આત્માની. જે દિવસે સ્નેહરાગ તોડ્યો, તોડ્યો એટલે સંસાર અસાર લાગ્યો, દીક્ષા લીધી, સર્વાર્થ સિદ્ધ વિમાન સુધી પહોંચ્યા, ફરી મનુષ્ય ભવાયો, એવી સાધના કરી હતી સ્નેહરાગ તોડ્યા પછી કે પૃથ્વીચંદ્ર રાજગાદી પર બેઠા બેઠા અને ગુણસાગર લગ્નની ચોરીમાં કેવળ જ્ઞાન પામ્યા. પણ એ શક્ય ક્યારે બન્યું? સ્નેહરાગ તોડ્યો તારે. રામચંદ્રજી અને સીતા, જ્યાં સુધી સીતાને સ્નેહ હતો ત્યાં સુધી કંઈ ના થયું. જે દિવસે સીતાને એમ લાગી ગયું કે કર્મએ મારી આ બેહાલી કરી, હજી તો પરણી નાહી નથી અને 12 વર્ષ વનવાસ, પાછી વનવાસ નથી આયા નથી, ગર્ભવતી હતી અને જંગલમાં મૂકી દીધી. ધોબી ના કહેવાથી, ધોબી હિન્દુ ધર્મમાં કહે છે, જૈન રામાયણ જુદી છે. પણ મારે અત્યારે વિષય નથી લેવો, જૈન રામાયણ વાંચવા જેવો વિષય છે. આત્મામાં ઘણા ગુણોનો વિકાસ થશે. જૈન રામાયણ નાની સુની નથી, વાંચો તો ખબર પડે. પણ એ વખતે સીતાનો રાગ તૂટ્યો, રાગ તૂટ્યો અને સંસાર અસાર લાગ્યો. શિક્ષા લીધી, પોતાના આત્માનું કલ્યાણ કરી ગઈ. રામ અને લક્ષ્મણ, આજે બી કોઈ બે ભાઈઓને જોડી બનતી હોય તો કે જાણે રામ લક્ષ્મણ ગયો. આજે પણ મુનિ સુવ્રત સ્વામીના વખતની વાત, રામ લક્ષ્મણ, અને આજે આટલા વર્ષો પછી પણ શું યાદ કરે? જાણે રામ લક્ષ્મણની જોડી. કે વો શેર આગ સે ભાઈ દે દો. લક્ષ્મણ મરી ગયો છે, માનવા તૈયાર નથી રામ. કેવો શેર, આ 6-6 મહિના સુધી મળદું લઈને ફરે છે. મારો લક્ષ્મણ જીવતો છે, બાળક જેવી ચેષ્ટા કરે છે, ખવડાવે છે, પીવડાવે છે, ઉઘાડે છે. શું સ્નેહ આગે છે વિચાર તો કરો. લક્ષ્મણ મરી ગયો છે, માનતો નથી. એ તો એનો જે સેનાપતિ દેવલોકમાં ગયો છે, દેવલોકમાંથી આવી અને એને જગાડે છે કે શું કરે છે રામ તું. લક્ષ્મણ મરી ગયો છે. અને એ વખતે જે સ્નેહ તૂટ્યો, લક્ષ્મણ ઉપરનો સ્નેહ રાગ તૂટ્યો, રામે દીક્ષા લીધી, રામ મુખ્ય ગયા. તારા બધામાં નડતું તું શું સ્નેહ રાગ, એ સમજાઈ રહ્યો છું. દ્વેષ અને દ્વેષના અનુબંધો કરતા પણ, હા પણ જો દ્વેષ અને દ્વેષના અનુબંધો કરતા પણ રાગ અને રાગના અનુબંધો વધારે ખરાબ છે. આર્દ્રકુમાર સાંભળ્યું છે નામ, વાત તો એની ઘણી મોટી છે, પણ એક મિનિટમાં સારાંશ આપું છું. આર્દ્રકુમાર અનાર્ય દેશમાં જન્મ થયો. કેમ થયો એનો બધા આગલા ભવની વાત પણ બહુ સરસ છે, પ્રતાપ સમય નથી. અનાર્ય દેશમાં જન્મ થયો. અનાર્ય દેશનો અર્થ સમજો છો, જ્યાં ન દેવ મળે, ન ગુરુ મળે, ન ધર્મ મળે. ભગવાનની મૂર્તિ એટલે શું એ જ ખબર ના હોય. આવો અનાર્ય દેશમાં જન્મ થયો. અભયકુમાર શ્રેણિક રાજાનો પ્રધાનમંત્રી, બુદ્ધિનો નિધાન એનો આ ભયબંધ. એટલે એક પેટીની અંદર જિનેશ્વર દેવની વિતરાગની પ્રસન્ન મુદ્રાવાળી મૂર્તિ ફિટ કરી, આખી પેટી અંદર ચિઠ્ઠી મૂકી, ચિઠ્ઠી ઉપર મૂકી અને ભેટ મોકલાઈ. કોણે? આર્દ્રકુમાર અનાર્ય દેશ. કીધું કે આ મૂર્તિ ચિઠ્ઠીમાં લખ્યું તું તારા એકલાના રૂમમાં, રૂમ બંધ કરી અને કોઈ જ ન હોય ત્યારે ખોલજે. પેલા એ પ્રમાણે કર્યું, પોતાનો રૂમ હતો, રૂમ બંધ કરી દીધો, પેટી ખોલી. પેટીની અંદર આવી મહાન સુંદર પ્રતિમા હતી જિનેશ્વર ભગવાનની. પણ એને તો આ પ્રતિમા એટલે શું એ જ ખબર નથી. કોલંબસ અહીં અમેરિકા આવ્યો ત્યારે ખબર પડી, એ પહેલા શું ખબર હતી ભાઈ? કહો શું છે? ખબર જ ના પડે કે આ શું છે. એને તો જાણે એમ લાગે કઈ પથ્થર છે. જેને ભગવાન જોયા નથી, ભગવાનની મૂર્તિ જોઈ, ખબર શું પડે? હવે પથ્થરની જેમ જોયા કરે છે કે આ તો કોઈ પથ્થર છે. આ કેમ અભયકુમારે આવું મોકલ્યું છે? જોયા કરે છે, જોયા કરે છે, જોયા કરે છે, વિચાર્યા કરે છે, ચિંતન કરે છે, મનન કરે છે. જોતા જોતા પછી એકદમ ઉહાપો જાગ્યો, મનમાં ઉહાપો જાગ્યો. એમાંથી એને જાતિ સ્મરણ જ્ઞાન થયું. ઓહો હો, આ તો જિનેશ્વર ભગવાનની પ્રતિમા. હું ગયા ભાવમાં સાધુ હતો અને મેં આ પ્રકારનું મિથ્યાત્વ કર્યું, રાગ દ્રષ્ટિ કરી હતી એને, અને એના કારણે એનો જન્મ નાર્ય દેશમાં થયો. હવે એ જાગી ગયો. હવે માણસના જો હું એટલે કહું છું, આ ભાવમાં છેવટે દરેક સારા સંસ્કાર પાડીને તો જવું છે, એવું કોન્સ્ટન્ટ કહું છું. દીક્ષા ન લેવાય તો દીક્ષાના સંસ્કાર તો પાડવા જ છે, દીક્ષા લેવા જેવી છે. એટલું તો મનમાં રોજ ગૂંટાવવું જોઈએ. ભગવાન, મેં દીક્ષા લીધી નથી પણ દીક્ષા લેવા જેવી છે. એમાં તો તમે નહીં ગભરાવ ને ભાઈ, દીક્ષા લેવા જેવી છે. બોલે એમાં શું વાંધો છે ભાઈ? હૃદયથી રજોહરણ હાથમાં નથી લીધું. અરે હૃદયમાં તો લઈએ ને, પણ હૃદયમાં એટલું પણ લઈને જઈશું, કોઈક ભાવમાં ફાવી જઈશું. જો આજ ભાવમાં આગળ વધી ગયા તો ઉત્તમ વાત છે, કઈ વાંધો નથી, મોક્ષે પહોંચી જાઓ. પણ શાસ્ત્રકારો કહે છે કે અત્યારે આ ક્ષેત્રમાં નથી કાયિક સંકિત, નથી કેવળ જ્ઞાન, કે નથી મોક્ષ, તો મહાવિદેહમાં જવું પડે. એટલે આને નક્કી કર્યું કે હવે આ સંસ્કાર પડી ગયેલા એટલે બહાર આવ્યા, હવે મારે દીક્ષા લેવી છે. હવે આ તો અનાર્ય દેશમાંના બાપાને ખબર પડી ગઈ કે મારો છોકરો ભાગી જવા તૈયાર. ચારે બાજુ સૈન્ય ગોઠવી દીધું, ક્યાંય છટકી ના શકે. એકનો એક છોકરો, રાજાનો કુંવર, પણ આને તો ગમે ત્યાંથી ભટકવું તું, ભાગવું તું. અને આર્ય દેશમાં એટલે ભારતમાં જતું રહેવું હતું. એક દિવસ તક મળી ગઈ, રાત્રે ભાગી ગયો, પહોંચી ગયો આર્ય દેશમાં. જેવો પહોંચ્યો એવા પાખંડીઓ મળ્યા. પાખંડીઓ કહે, ભગવાન મહાવીર અમે જ છીએ, ક્યાં જાય છે તું? ભગવાન મહાવીર પાખંડી છે, અમે તો ભગવાન મહાવીર છીએ. પણ હવે આ બરોબર ધર્મ પામી ગયેલો, કોઈ પાખંડીઓની વાત સાંભળી નહીં. પહોંચતો પહોંચતો છેક પહોંચી ગયો સમવસ્ત્રણ સુધી. ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી, ખૂબ ભણ્યો, હિતાર્થ થયો. હિતાર્થ થાય એટલે એકાકી વિહાર કરવાની છૂટ મળે. જ્ઞાની હોય એને જ મળે, બધાને ના મળે. એકાકી વિહાર કરવાની છૂટ મળી. ચાલતો ચાલતા વિહાર કરતા કરતા એક ગામમાં આવ્યા હતા. સાંજ પડી ગઈ હતી લગભગ. થોડું અંધારું, થોડું અજવાળું એવું ચાલતું હતું. એક સ્કૂલમાં ધ્યાને ઉભા રહ્યા, ધ્યાનમાં ઉભા રહ્યા. એટલામાં ગામની કેટલીક કન્યાઓ એ શાળામાં આવી અને રમત રમતા હતા. રમત રમવાની શરૂ કરી. એક બે ને ત્રણ તાળી પાડે એટલે બધી કન્યાઓ થાંભલાને પકડીને બોલવાનું, આ મારો વર. નાની નાની કન્યાઓ હતી સ્કૂલ કોલેજની, આ મારો વર. અને જે કન્યાને થાંભલો હાથમાં ના આવે એ હારી ગઈ. હવે એક કન્યાના હાથમાં પેલા આપણા મુની ઉભા છે, અંધારામાં દેખાતું નથી. એ થાંભલો સમજીને પકડી લીધો એને, આ મારો વર. પહેલા તો એ વિચારો કે એમનું ધ્યાન કેવું હશે. માણસ જેવો માણસ થાંભલો લાગે શું ધ્યાન હશે? આપણે તો એક ચાર લોગસનો કાવસગ હોય, માછી આવી નથી કઈ, કામ આમ શરૂ કરી દીધું. એક ચાર લોગસનો કાવસગ પણ સરખો આપણે કરતા નથી, આનું ધ્યાન કેવું હશે? અને કહી દીધું, આ મારો વર. હવે એવામાં વીજળીનો કડાકો થયો, વરસાદનો. વીજળીના કડાકામાં અજવાળું થયું. અજવાળામાં જોયું, કાં તો થાંભલો નથી, મુનિ છે. બધી છોકરીઓ હસવા માંડી, એલી આ તો તે મુનિને વર લીધો. પેલી કહે, હવે જે થવું હોય થાય, પરણીશ તો અને જ પરણીશ, નહીં તો નહીં પરણું. હસવામાંથી ખસવું થઈ ગયું. મુનિ આ બધું સાંભળે છે ધ્યાનમાં, સમજી ગયો કે મારો પાપોદય આવ્યો, કોઈ પાપનો ઉદય થયો છે. સવાર પડીને વિહાર કરવા માંડ્યો. પણ ટૂંકમાં કહું છું, છેવટે એનો પાપોદય હતો કે એ જ છોકરી સાથે લગ્ન કરવા પડ્યા. મુનિને દીક્ષા છોડી લગ્ન કર્યા. આર્દ્રકુમારની વાત કરી રહ્યો છું, ભગવાન મહાવીરના હાથે લીધેલી દીક્ષાવાળા. પણ એને નક્કી કર્યું કે 12 વર્ષ રહીશું, 12 વર્ષ પૂરા થશે એટલે પાછો દીક્ષા લઈ લઈશ. પેલી કે મંજૂર, 12 વર્ષની ગ્રહસ્થાશ્રમ ચાલુ કર્યો. એમાં એમને એક છોકરો થયો. હવે 12 વર્ષ પૂરા થવાનો આગલો દિવસ હતો, છેલ્લો દિવસ. કાલે હવે દીક્ષા લઈ લેવાના હતા. એ વખતે પેલી રેટીઓ કાંતી હતી સૂતરના તાર, અને આંખમાંથી આંસુ પડે. એટલે પેલો 5-6 વર્ષનો છોકરો કે, માં તું રડે છે કેમ? માં તું રડે છે કેમ? બેટા, તારા બાપુ તારે આપણને છોડીને દીક્ષા લઈ લેવાના છે, 12 વર્ષ પૂરા થાય છે. અરે માં, બાપુ જાય કેમ? જો હું બાંધી દઉં છું એમને, નહીં જાય. પેલા સૂતરના તાંતણા કાપેલા ને રેટિયામાં, એ બધા લઈ અને બાપુને બાંધી દીધા. તાળી પાડીને બોલે, જો માં, મેં બાપુને બાંધી દીધા, હવે બાપુ નહીં જઈ શકે. છોકરો છે ને બિચારો, રાગ. આ બાળકની કાલી કાલી ભાષા આર્દ્રકુમારને સ્પર્શી ગઈ. સ્નેહરાગની વાત કરી રહ્યો છું, વાર્તા નથી કેતો. આ બાળકની કાલી કાલી ભાષા આર્દ્રકુમારને સ્પર્શી ગઈ. જે આર્દ્રકુમારને અનાર્ય દેશનું લશ્કર ન રોકી શક્યું, જે આર્દ્રકુમારને પાખંડીઓ ન રોકી શક્યા, એ આર્દ્રકુમારને આટલો નાનો બાળક, એની સ્નેહરાગ દશા એને સ્પર્શી ગઈ. કહી દીધું એની પત્નીને, આ બાળકને માટે જેટલા તાંતણા એને બાંધ્યા હશે એટલા વર્ષ ફરી રહીશ. તાંતણા ગણ્યા બરોબર 12, ફરી 12 વર્ષ તારી જોડે રહીશ, 12 વર્ષ પૂરા થયેલા દીક્ષા. પણ મારો એ કહેવાનો મતલબ શું છે, આવા મહાન આર્દ્ર કુમારને પણ રાગના બંધનો, સ્નેહ રાગના સ્પર્શી ગયા. આપણે કેટલું ચેતવા જેવું એમ કહી રહ્યો છું, સ્નેહ રાગ એટલો બધો ખરાબ છે, માણસને ભાન ભૂલો બનાવે છે. વાસ્તવિકતા પણ સ્વીકારવા ન દેતો ઘણી વાર. વાસ્તવિકતા બોલો, ધૃતરાષ્ટ્ર ને ગાંધારી, 100-100 કૌરવો મરી ગયા છતાં સ્નેહ રાગ છોડતી નથી ગાંધારી અને ધૃતરાષ્ટ્ર બંને. આવો રાગ સળવળે ને ત્યાં સુધી શાંતિ ના આવે. આ રાગ અંદર સળવળે ત્યાં સુધી શાંતિ ના આવે એમ કહું છું ભાઈ. જીવનમાં શાંતિ પ્રાપ્ત કરવા માટે સ્નેહ રાગ છોડવો અનિવાર્ય છે. અને જો શાંતિ જ નથી તો આત્માનો ઉદ્ધાર ક્યાંથી ભાઈ? ગમે એટલું તમે કૂદશો બહાર, પણ જો અંદર પરિવાર માટે, દીકરી માટે, દીકરીની દીકરી માટે સ્નેહ રાગ હશે તો આત્માનો ઉદ્ધાર એટલો આગળ નહીં કરી શકો. બેસે છે ભાઈ? વાત તો ઘણી છે. મારું દેવા માતા ભગવાન ઋષભદેવે દીક્ષા લીધી, 1000 વર્ષ રડ્યા. કેટલા? કોને કારણે? સ્નેહ રાગ ને કારણે.
બાલુડો ને સ્નેહી થઈ ગયો રે, છોડ્યું વિનિતાનું રાજ, છોડ્યું વિનિતાનું રાજ, સંયમ રમણીયા રાધવા, દેવા મુક્તિનું રાજ, મેરે દીન વાસી ગયો વાલમો, માતા ને મેલ્યા એકલા રે, જય દીન નવિરાજ, આખ લડી છાયા કરી ગયા વર્ષ હજાર.
1000 વર્ષ આખલડીએ છાયા કરી. મારું દેવા માતા જેવાનો પણ આ સ્નેહ રાગ, અને સ્નેહ રાગ ગયો ત્યારે કેવળ જ્ઞાન, ત્યાં સુધી નહીં. ત્રિશલા માતા પોતાનો, મહાવીર ભગવાન તો ગર્ભ સંકોચીને બેસી રહ્યા છે કેમ માને દુઃખ ન પડે, પણ જયારે માતાને ખબર પડે છે કે મારો ગર્ભ હાલતો નથી, કેવો શોક કરે છે, એ પણ સ્નેહ રાગને કારણે. એ શોકનું વર્ણન કલ્પસૂત્રમાં વાંચો, આંખમાંથી પાણી આવી જશે, એવો સ્નેહ રાગ છે. હજી તો ગર્ભમાં જે બાળક કોણ શોક કરે છે? ત્રિશલા માતા. એ પણ સ્નેહ રાગ. વાતો તો ઘણી છે, સમય જઈ રહ્યો છે, શું કહું? કહો. ગુરુ હોય કે શિષ્ય હોય, પિતા હોય કે પુત્ર હોય, માતા પિતા હોય કે પરિવાર, પરંતુ જો પરસ્પર સ્નેહ રાગથી બંધાઈ જાય તો એ પરસ્પર સ્નેહ રાગ આરાધનામાં બાધક બને, સહાયક ન બને. સમજો છો? જયારે ગુણરાગ કે ભક્તિ રાગ હોય તો આપણી ભૂમિકામાં સહાયક બને. આપણી ભૂમિકા ગુરુ પ્રત્યે રાગ હોય, પણ કયો રાગ હોય? વ્યક્તિ રાગ હોય. આ મારા ગુરુ વ્યક્તિ શું રાગ હોય? ગુણાનું રાગ હોય. આ મારા ગુરુ નામ લઈને ફરતો ફરે, નામમાં કઈ નથી ભાઈ. ગુરુની છડી લઈને ફર્યા કરે તો એ બાધક નીવડે આરાધક આરાધનામાં. શું કરવાનું? આ મારા ગુરુ, કારણ કે એમની ક્ષમા, કારણ કે એમની નમ્રતા, કારણ કે એમનો સંતોષ, કારણ કે એમનું ચારિત્ર. કોને યાદ કરવાના? ગુણના રાગી છીએ આપણે. વ્યક્તિ પ્રત્યે સ્નેહ કર્યો તો મર્યા, અને આરાધનામાં બાધક નીવડે, સહાયક ન નીવડે. ભાઈ મહેન્દ્રભાઈ, આરાધનામાં બાધક નીવડે. ગુણાનું રાગ હોય, ભક્તિ રાગ હોય, માનો કે અહીંયા પતિ પત્ની સાથે કરે છે, ભૂમિકા નાની છે, ભક્ત ભગવાનની ભક્તિ, પણ ભક્તિ રાગ હોય તો હજી આરાધનામાં સહાયક બને. પછી ભૂમિકા આવે તો બધું છોડી દેવાનું છે. પતિ પત્ની તમે અહીંયા સાથે ભક્તિ કરો, સાથે પૂજા કરો, પણ એમાં શું હોવું જોઈએ? ભક્તિ રાગ, ગુણાનુરાગ. તમારો કોઈ મિત્ર સરસ ભક્તિ કરતો, વાહ કેવી સરસ ભક્તિ કરે છે, તો વાંધો નહીં. 99 પ્રકારની પૂજામાં આવે છે, સેલક પણ સયવિખ્યા તારે આદિશ્વર અલબેલો છે. બંને તરીયા શેલકાચાર્ય અને પંથકજી, પણ આ ગુણાનુરાગ હતો, ભક્તિ રાગ હતો. બેસે છે ભાઈ, માટે આ મારો ગુરુ નામથી નહીં બોલવાનું, એટલે બતાડવા માટેની વાત નથી, અંદરના ભાવની વાત છે. તમે નામથી કહી શકો, પણ અંદર ભાવ શું હોય, અને આવા જબરજસ્ત ગુણ છે એના હૃદયથી રાગી છીએ અમે, બરોબર. બાકી તો ઘણા દાખલા છે, ટાઈમ નથી. સંયમભવ સુરી પણ પોતાનો પુત્ર મનક જયારે કાળ કરી ગયો, ત્યારે આવા મહાન મુનિ સંયમભવ, જેમને 10 વૈકાલિક સૂત્ર રચ્યું, એમની આંખમાં પણ પાણી આવી ગયા. 6 મહિના સુધી પોતાનો પુત્ર કેવું પણ કોઈને ન કીધું. આવા મહાન શ્રેય રાગને નાખી શકે એવા મુનિ પણ જયારે પુત્ર કાળ કરી ગયો, ત્યારે આંખમાં આંસુ પડી ગયા. ટૂંકમાં આપણને શરીર પ્રત્યે, પત્ની પ્રત્યે, પુત્ર પ્રત્યે, પરિવાર પ્રત્યે જે જે પ્રકારનો રાગ છે, એમાંથી કેટલું કેટલું દુર્ધ્યાન થાય છે, આ દુર્ધ્યાન બધું આપણે વિચારીને આપણામાંથી દૂર કરવું જોઈએ. આ સ્નેહ રાગ સૌથી વધારે આપણો રાગ કોની જોડે? આ શરીર જોડે. એને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હવે આવ્યું દ્વેષ ધ્યાન. દ્વેષ બે પ્રકાર, એક અરુચિમાંથી અને એક દુર્ભાવમાંથી. એક વ્યક્તિ તમારી પાસે આવીને બેસે અને તમને અરુચિ થાય, ક્યાં આવ્યો? તો અરુચિ, આ દ્વેષ, આ પણ દ્વેષ. અને તમને આગળ વધીને એમ થાય કે આવ્યો અને કાઢી મૂકવું, ના નીકળે તો ધક્કો મારીને કાઢવું, નિકંદન કાઢી નાખવું, પતાવી નાખવું, આ દુર્ભાવ અને આ પણ દ્વેષ. પણ એને રૌદ્ર ધ્યાન સુધી ગયો, આ પણ દ્વેષ દુનિયા. ઘણા અમને કે સાહેબ કહો તો ઉપવાસ કરી લઉં, આયંબિલનું નામ ના દેતા. કેમ? આયંબિલની રસોઈથી ગંધ મારે છે. બોલો, આ પણ શું? દ્વેષ. દ્વેષ. તમે કોઈ સરસ મજાનું કામ કરવા જઈ રહ્યા છો અને હામે જ રસ્તામાં એવો ભટકાણો માણસ તમને ગમતો નથી, તમને એમ થાય કે સારું કામ કરવા જેવું 17-2 દાડે આ ક્યાં મળ્યો? આ પણ દ્વેષ. આ બધું દ્વેષ આપણી જિંદગીમાં ક્યાં ક્યાં દ્વેષ ખોલી ખોલીને બતાડું છું, પણ આ દ્વેષ અંગેના નિયમો એકાંતિક નથી. આજે જે વ્યક્તિ, જે વસ્તુ, જે પરિસ્થિતિ નથી ગમતી એ કાલે ગમતી પણ થઈ જાય, એવું બને ને ભાઈ? આજે નથી ગમતી કાલે ગમતી પણ થઈ જાય. આજે જે વસ્તુ ભાવતી નથી એ કાલે ભાવતી થઈ જાય. આજે જે વ્યક્તિ નથી ગમતી કાલે ગમતી થઈ જાય. તમારું કામ કરી દીધું, આ તો સ્વાર્થવાળા છીએ આપણે બધા, ગમતી થઈ જાય. બેસે છે ભાઈ. ટૂંકમાં આપણને જે અનુકૂળ રૂપે વેદાય એ ગમે, અને પ્રતિકૂળ રૂપે વેદાય એ ન ગમે, અને ન ગમે એમાંથી જે ધ્યાન ઉત્પન્ન થાય એ દ્વેષ ધ્યાન. એટલે સુભાષિતમાં બહુ સરસ કીધું છે, જગતમાં કોઈ પણ વસ્તુ સ્વભાવે સુંદર નથી કે અસુંદર નથી. જેને જે ગમે એના માટે સુંદર, જેને જે ના ગમે એના માટે અસુંદર. બને ને? આવું ઘરમાં બે પતિ પત્ની છે, બહુ સરસ તે રાખતી રહે છે, છતાં એક જણને શાસ્ત્રીય રાગ બહુ ગમે અને બીજો જેવો શાસ્ત્રીય રાગ ચાલુ કરે રેડિયો બંધ કરી દે ફટતા લઈને. એક જ ઘરમાં એકને સુંદર લાગે છે, એકને અસુંદર લાગે છે. બેસે છે ભાઈ. આ સુભાષિતનું તત્વ પણ જો હૃદયમાં ઉતારીએ ને, તો આપણને કોઈના માટે ન રાગ થાય, ન દ્વેષ થાય. ખાવામાં પણ જે પણ મળ્યું, ન પ્રશંસા, ન નિંદા, સંભાવે ખાઈ લેવાનું. સંભાવે ખાઈ લેવાનું. દ્વેષ શું? ન ગમતી વસ્તુ આવી તોય દ્વેષ નહીં, ગમતી વસ્તુ હોય તો પણ રાગ નહીં. આપણી સૌથી નજદીકની વસ્તુ મેં હમણાં જ કીધી, શરીર છે. શરીર આ શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળતાની લાગણી આપણને સૌથી વધારે થાય છે, અને એમાંથી જ આ રાગ અને દ્વેષ પણ પેદા થાય છે. સૌથી વધારે જો રાગ અને દ્વેષ પેદા થતા હોય તો આ શરીરની અનુકૂળતા અને પ્રતિકૂળતાથી. તો આને છૂટા કરવા છે, રાગ દ્વેષને દૂર કરવા છે, પાતળા પાડવા છે. તારે દૂર કરવાની વાત તો હોઈ ગઈ, તો એની અનર્થકારિકા સમજો આ શરીરની. બોલો આ શરીર કેવું ભાઈ, તમે ભણ્યા છો ને અશુચિ ભાવના, કેવું શરીર? લોહી, માંસ, હાડકા, વાયુ, પિત્ત, કફ, એનાથી ભરેલું આપણું શરીર. આ શરીરમાં શું મોહ કરવા જેવો છે ભાઈ? અને જ્ઞાની માણસો તો ત્યાં સુધી કહે છે કે શરીરમાં નાખેલી મીઠાઈ પણ વિષ્ઠા બની જાય છે, અને શરીરમાં પધરાવેલું અમૃત પણ પેશાબ બની જાય છે. તો એમાં શું મોહ કરવા જેવો છે? બેસે છે ભાઈ? એના માટે સરસ દાખલો છે શાસ્ત્રમાં. 19માં તીર્થંકર મલ્લીનાથ ભગવાન. મલ્લીનાથ ભગવાન છેલ્લા ભાવમાં મલ્લી કુમારી હતા, સ્ત્રી દેહ ધારણ કર્યો તમને, કારણ કે માયા કરી હતી. આગલા ભાવમાં રૂપના અંબાર જેવા મલ્લી કુમારી, રાજાઓને પરણવું હતું, રાજાઓ લડાઈ કરે છે મલ્લી કુમારને પરણવા માટે. મલ્લી કુમારને આ સંસાર ઉપર વૈરાગ્ય છે, એમને પરણવું નથી. છેલ્લે 6 રાજા રહ્યા. 6 રાજાઓને કીધું કે તમે હમણાં રહો 4 દિવસ અહીં બાજુના રૂમમાં. મલ્લી કુમારીએ પોતાના જેવું આબેહૂબ પૂતળું બનાવ્યું, એના જેવું જ લાગે, મોડું ખુલ્લું રાખ્યું. જે પોતે ખાય એ બધું પૂતળામાં પધરાવે, એક દાડો, બે દાડા, ત્રણ દાડા, જે પોતે ખાય બધું પૂતળામાં નાખે, પછી મોડું બંધ કરી દે. 3-4 દાડા થયા, રાજાઓને બોલાયા પૂતળાના રૂમમાં. પૂતળું જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા, વાહ વાહ, આવી મલ્લી કુમારી પૂતળામાં આવી છે તો સાક્ષાત કેવી હશે? બહુ મોહ કર્યો. રાણી અંદરથી સૂચના આપી મલ્લી કુમારીએ, પૂતળાનું મોં ખોલો. મોં ખોલ્યું, બોલો અંદર શું પડ્યું છે? 4-4 દિવસનો ખોરાક, ભયંકર દુર્ગંધ, મારે માથું ફાટી જાય. રાજાઓ ભાગી ગયા. કેમ તમને મોહ નથી મલ્લી કુમારીમાં? સમજાય છે ભાઈ? પૂતગલના પર્યાયનો ખ્યાલ કરો. પૂતગલના પર્યાયનો ખ્યાલ આવે તો દુનિયાના કોઈ પણ પૂતગલ આપણા શરીરને વિકૃત ન કરી શકે. પૂતગલના પર્યાયનો ખ્યાલ આવે તો કોઈ પણ પૂતગલ આપણા શરીરને વિકૃત ન કરી શકે. આપણી ચિત્તવૃત્તિને યોગ્ય રીતે કેળવીએ તો કોઈ પણ પદાર્થ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિસ્થિતિ આપણા દુઃખનું કારણ ન બને. કીધું ને, મનની કલ્પના છે આ બધી. ઠંડી પડી, બહુ ઠંડી પડે છે. ગરમી પડી, બહુ પડે છે. બોલો એના હાઈ હોય શું આટલી બધી? જેની આત્માને લેવા દેવા ન હોય એવી પરિસ્થિતિની ચર્ચા પણ શું કરવાની? તમે તો ઘણું અખત તૈયાર કરો છો. જેની આત્મા સાથે લેવા દેવા ન હોય એ પરિસ્થિતિની ચર્ચા શું કરવી? તો એની મૂંઝવણ તો શું રાખે? ચર્ચા જ નથી કરવાની તો. બોલો ભાઈ, આપણે આ બધા સત્સંગી ભાઈઓ મળે એટલે શું વાત કરવાની? વાંચવાનું બધાનું, આ જ કરવાનું. આત્માની વાત જ, બીજી કોઈ વાત જ નહીં. ધર્મની વાત, તમે જે શબ્દ આપો એ. આવા વિકલ્પો એ દૂર ધ્યાન. ખામાનો સ્વભાવ ગમે એવો હોય, કર્મના સિદ્ધાંતો જો આપણે પચાવ્યા હોય તો કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને દુર્ભાવ ના થાય. જે માણસ બધા જોડે સેટ થાય છે એ કોઈ દાડો અપસેટ ના રહે, અને અપસેટ થવાનો પ્રશ્ન જ નહીં. બધા જોડે સેટ, સૌ સમજવા જેવું છે. વાતો તો ઘણી બધી છે. ઈર્ષા, ઈર્ષા પણ દ્વેષ ધ્યાનનો જ પ્રકાર છે. ઈર્ષા કરીએ છીએ ને આપણે. ઘણા ગરીબો શ્રીમંતોના ઘર પાસેથી જતા હોય, મનમાં ઈર્ષા કરે કે આને બધાનું લોહી ચૂસી ચૂસીના બગલા બનાવ્યા છે, મારું ચાલે તો આ બધું ભસ્મીભૂત કરી નાખું. કરી શકે કઈ નહીં, બોલી બોલીને પાપ બાંધે. વીણ ખાધે વીણ ભોગવે, ફોગટ કર્મ બંધાય. વીણ ખાધે વીણ ભોગવે, ઈર્ષા ઈર્ષા. ઘણા શ્રીમંતો પણ ટીવીમાં જોવા બેઠા હોય, પ્રધાન લેક્ચર આપે છે, તમારો ઓબામા કે જે હોય, હું જો પ્રધાન હોઉં, મિનિસ્ટર છું, શું કહો છો તમે, પ્રમુખ હોઉં, તો એક એક આતંકવાદીઓનો ખાતમો બોલાવી દઉં. હા, પણ દ્વેષ દૂર ધ્યાન. તમને કોણ પૂછે છે ભાઈ તમે ક્યાં પ્રમુખ થવાના છો, શા માટે આ બધી માથા ફોડો? આ જ વાતો, હું હોઉં તો આમ કરી નાખું, આમ કરી નાખું. પીઠ અને મહાપીઠ મુનિ, દ્વેષ દ્વેષ કેવો છે? પીઠ અને મહાપીઠ મુનિ નું નામ સાંભળ્યું છે ભાઈ? ગુરુવરે બાહુ અને સુબાહુના વૈયા વચ્ચે, આ બધા છે ને આદિશ્વર ભગવાનના આગલા ભવો છે બધા. બાહુ અને સુબાહુએ ગુરુની સુંદર વૈયાવચ કરી, એટલે એમની પ્રશંસા કરી. કોણે કરી? ગુરુએ. કોણી કરી? બાહુ અને સુબાહુની. પીઠ અને મહાપીઠે ઈર્ષા કરી, ચાલી પ્રશંસા કરે છે. પ્રશંસા કરી અમે ઈર્ષા શું કર્યું ખબર છે? કર્મ સત્તાએ નવા ભોમાં બ્રાહ્મી અને સુંદરી આપી દીધો સ્ત્રીનો દેહ, માત્ર ઈર્ષા કરી. એમાં નવા ભોમાં શું થયા? બ્રાહ્મી ને સુંદરી, ભગવાનની બહેન. કર્મ સત્તા કોઈને આટલી ઈર્ષા કરી ખાલી, દ્વેષ કર્મ સત્તા નહીં છોડે. ધર્મ ક્ષેત્રમાં પણ ઈર્ષા, કોઈ સારું દાન આપે તો પણ સહન ન થાય. શું કેવું બોલો? સુગમ ચક્રવર્તીએ પૃથ્વી પરથી પણ બ્રાહ્મણોને ખતમ કર્યા. તીવ્ર કક્ષાનું દ્વેષ ધ્યાન હતું. બ્રાહ્મણે, બ્રાહ્મણના છોકરાએ પેલો ગોફણ આવે ને, ગોફણથી મારી એની આંખ ફૂટી ગઈ. ખબર પડી બ્રાહ્મણના છોકરાએ કરી. આખા પૃથ્વી પરથી બધા બ્રાહ્મણોને ખતમ કરી નાખ્યા. બધાની આંખ લાવી આપો મને. ચક્રવર્તી હતો તીવ્ર કક્ષાનો. આપણા ઘરમાં પણ મચ્છર આવે, મચ્છર ભાઈ, તેને મારી નાખવાનો ભાવ, એ પણ દ્વેષ ધ્યાન. તમને તો એ મચ્છર ગમે જ નહીં ને ભાઈ. અમને કોઈ બારી ના ખોલવા દે અહીંયા. ઇન્ડિયામાં નથી રહ્યા ભાઈ. મચ્છરને મારી નાખવાનો ભાવ, એ પણ દ્વેષ ધ્યાન. આજ તો જૈનોની અંદર પણ એબોર્શન થતા થઈ ગયા. જે જૈનોમાં એકેન્દ્રિય જીવને ન ભરાય, મજેથી કરતા થઈ ગયા. મારે બહુ લાંબી વાત કરવી નથી, તમે બધું સમજો છો. આપણી જિંદગીમાં ક્યાં ક્યાં દ્વેષ ધ્યાન છે શોધી શોધીને કાઢો. ટૂંકમાં એક વાત છે, શોધી શોધીને શક્ય એટલું કાઢો. જૈણા પાડો, કઈ તકલીફ જ નહીં, પણ એકદમ સાફ સુથરું ઘર રહેશે. બરોબર? તો આ દ્વેષ ધ્યાન શોધી શોધીને કાઢો. પાંચ મિનિટમાં છેલ્લું મોહ લઈ લઉં છું. આજે આપણે ચાર દેવાની. મોહ, રાગ અને દ્વેષનું મૂળ એ મોહ છે. સાવ સાદી વ્યાખ્યા આપું છું મોહની. જે મૂંઝવે એ મોહ, સાર અસારને સમજવાના દે મોહ, સાચા ખોટાને સમજવાના દે મોહ. બેસે છે ભાઈ? જે વસ્તુ જેવી છે તેવી સમજવાના દેવો, સાચું કરવાના દેવો. દીક્ષા લેવા જેવી છે પણ નથી કરવા દેતો, એટલે મો સાચું કરવાના દેવો, ખોટું સમજવાના દે. પૈસો પૈસો એ આગ છે, પણ સમજવાના દે, એ પણ મો. અને છેલ્લું કહું તો, જે દરેક વાતમાં ભ્રમ કરાવે, મો. ઘણું બધું કહી દીધું, એક જ દાખલો આપી દઉં, આખા મોની ખબર પડી જશે. ભ્રમણા કેવી છે? આપણે બધા ભ્રમણામાં જ રહીએ છીએ અને એમાંથી જ મોહ પેદા થાય છે. ભર્તૃહરિનું નામ બધાએ સાંભળ્યું હશે. વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એનું વખણાય. ભર્તૃહરિ, રાણી પિંગળા ઉપર એને અગાધ પ્રેમ. એના મનમાં એમ કે પિંગળાને પણ મારા ઉપર અગાધ પ્રેમ છે. આમો ભ્રમણા કરાવે મો. એક જણ પાસે અમૃત ફળ આવ્યું. આ અમૃત ફળ એને એમ કે રાજાને આપ્યું. બાપરે લખી કાયાકલ્પ થઈ જાય, યંગ થઈ જાય. રાજાને એમ થયું, રાજાને સૌથી વધુ પ્રેમ પિંગળા ઉપર હતો, એટલે એને ફળ પિંગળાને આપ્યું. એને તું મારે શું કામ છે, પિંગળા કાયાકલ્પ કરે તો બહુ થઈ ગયું. કોને આપ્યું? એને ફળ પિંગળાને. આમ પણ તમારી પાસે કોઈ પ્રિય વસ્તુ આવી હોય તો તમે પ્રિય પાત્રને ચરણે જ ધરો ને ભાઈ. કોને આપો? તમે સારામાં સારી વસ્તુ લાયા હોય તો તમે તમારા પ્રિય પાત્રને જ આપો ને ભાઈ. હે ભાઈ, આ સંસારની નથી મળતો. આપણું પ્રિય પાત્ર કયું ભાઈ? નથી, હજી કોઈના મગજમાં પાત્ર જ નથી આવ્યું. બોલો, બધા હોજે છે મારી વાઈફ, કોઈ કહે છે મારો પતિ, એ જ હોજા કરે છે. આ પ્રિય પાત્ર મારું. તમે દાગીનો લેવા જાઓ બહેનો, ભગવાન માટે લેતા હો ને દાગીનો? ભાવની વાત છે, માં દાગીનાની વાત નથી, હું વાત ભાવની કરું છું. ચલો દાગીનો જવા દો. તમે તમારા કપડા લેવા જાઓ, ભગવાન માટે અંગલૂછણા લેતા આવો ને. કયું ભાઈ? પ્રિય પાત્રને ચરણે ધરવાનું મન થાય. ચલો દેવ જવા દો. ગુરુ ગુરુ ગુરુ, તમે કહો ભાઈ અમારે દેવ નથી, ગુરુ છે. ગુરુ, તમે જેટલી ઘરમાં સારી વસ્તુ લાવો એ ગુરુને આપવાનું મન થાય ને. હા, આપો. આપ્યું. હટકું છું એટલા માટે કે આપણા મન ઉપર ટકોરા મારું છું. નથી, હજી કઈ જ નથી બેઠું અંદર. સંસાર ઉપર અઢળક રાગ છે. જ્યાં સુધી આ રાગ નહીં છૂટે ત્યાં સુધી કશું જ નથી આવવાનું. બરોબર છે? અહીંયા આગળ વાત વધારું. તેની પિંગળાના હાથમાં અમૃત ફળ આવ્યું. હવે એ રાજાને ચાહતી જ નહોતી, એ મહાવતને ચાહતી હતી. રાજાનો મહાવત, મહાવત એને સમજો ને હાથી ચલાવે. મહાવત સાથે એને પ્રેમ હતો, એટલે પિંગળાને એમ થયું કે આ ફળ જો મહાવતને આપું તો મને સુખ જ સુખ છે. ને એને ફળ કોને આપ્યું? મહાવતને. પણ આ બી એનો ભ્રમ હતો. આ ભ્રમ ભ્રમ કહું છું. આપણે બી આ ભ્રમમાં જ મરી ગયા છીએ. પિંગળાને એમ કે મહાવત મને ચાહે છે. મહાવત ગણિકાને ચાહતો હતો, રાજ્યની ગણિકા વેશ્યા. મહાવત એ ફળ ગણિકાને આપ્યું. ગણિકાને એમ તો હું તો પાપી છું. બિચારી સારી હતી, તો પોતે માનતી તો ખરી, જે હતી હું તો પાપી છું. રાજાને આપું તો પ્રજાનું ભલું થાય. રાજાને આપું તો પ્રજાનું ભલું થાય. ગણિકા આપ્યું રાજાને ફળ. રાજા ચકિત થઈ ગયો. અરે, આ ફળ તો મેં પિંગળાને આપ્યું હતું, તારી પાસે ક્યાંથી આવ્યું? ગણિકા કે માઈ બાપ, મને તો આ ફળ મહાવતે આપ્યું હતું. બોલાવો મહાવતને. મહાવત તો ધ્રુજે મરી ગયો. મહાવત ધ્રુજે મરી ગયો. પોલ ખુલી જશે બધી આજે. મહાવત ધ્રુજતો બોલાવ ઉભો રાખ્યો. મહાવત કે જે મને અભયદાન આપો તો કહું. પ્રશ્ન પૂછ્યો, તારી પાસે ફળ ક્યાંથી આવ્યું? તો કે મને અભયદાન આપો તો કહું. પાછળ પડદા પાછળ પિંગળા બેઠી છે. ધ્રુજે ચારે બાજુથી મરી ગયા. આજે મારે ભવ ખતમ. મહાવત કે જે મને તો પિંગળાએ આપ્યું તું. રાજા એકદમ ચકિત થઈ ગયા. શું વાત કરો છો? જે પિંગળાને હું પ્રાણથી વધુ ચાહું છું એ પિંગળા મને ચાહતી જ નથી. ભ્રમ તૂટી ગયો. આંતરચક્ષુ ખુલી ગયા. આંતરચક્ષુ ખુલી ગયા. અને આંતરચક્ષુ ખુલે એટલે એને મહાવતનો દોષ દેખાય, એને પિંગળાનો દેશ દેખાય, પોતાના દોષોનું દર્શન શરૂ થઈ ગયું. પોતાના દોષોનું દર્શન થઈ ગયું અને પોતાના દોષનું દર્શન એટલે રાગ ઓસરવા માંડ્યો. રાગ પિંગળા ઉપર રાગ હતો, રાગને ઓસરાવો છે ને, ઓસરવા માંડ્યો. ભ્રાંતિ ટળી ગઈ. શું ભ્રાંતિ હતી? પૈસો એટલે મન, મની ઇઝ એવરીથિંગ, એના આપણને ભ્રાંતિ. 11 સપ્ટેમ્બર ગયું, મને એક ભાઈ કહેતા હતા અમેરિકા ઇઝ સુપર પાવર, 2000 ની સાલની વાત કરું છું. 11 સપ્ટેમ્બર ગયું એટલે એની ભ્રાંતિ ટળી ગઈ. મારા ઉપર ફોન આવ્યો, નૌતમભાઈ ધર્મની ચોપડીઓ મોકલાવો. ભ્રાંતિ ટળી ગઈ, મોકલાઈ દીધી. આ ભ્રાંતિ બધી ભ્રાંતિ જ છે આપણી, દરેક જગાએ ભ્રાંતિ. આ બધા સાચા દાખલા કહું છું, નામ સેશન સાથે કહું. અમેરિકાને સુપર પાવર માનતી હતી, પોતાની જાતને માનતો હતો. મેં કહું ભાઈ દુનિયામાં કોઈ સિકંદર જ નથી રહ્યો, કોઈ સિકંદર ગયો તો આપણું શું મો ગયો. આપણે પણ ભ્રાંતિ ટાળવાની છે. કહેવાતા સુખના સાધનો, ભ્રાંતિ જશે એટલે દુઃખના સાધનો લાગવા માંડશે. બોલો બહેનો શું પહેરે છે? આભરણ પહેરે છે. આભરણ, આભરણ એટલે દાગીના. પણ એવી મનમાં ભ્રાંતિ છે કે વાહ દાગીના પહેરીએ એટલે મજા પડી ગઈ. જે દાડે દાગીના એને ભાર લાગશે, ભાર, આભરણ નહીં ભાર, એ ભ્રાંતિ ટળી જશે. દાડે દાગીના પણ નહીં ગમે. આ દાગીનાને શું કરવાનું? એક તો પૈસો કમાવાનો, એના માટે પારાવાર દુઃખ લેવાનું, એને લેવા જવાનું, રોજ ચોરીનો ભય, એને આચવાના, પહેરે ત્યારથી ગભરાય, ખોવાઈ તો નથી ગયું ને. એ જે દાડે ભ્રાંતિ ટળી ગઈ એ દાડે બોલો મોહ રહે. પછી આ મોહ, મોહનું મૂળ કહું છું, રાગ અને દ્વેષ, સાવ ઉપયોગમાં ન આવવાની નકામી વસ્તુ હોય ને, નકામી, તોય સંગ્રહી રાખે. અહીંયા અમેરિકામાં તમારા ઘરમાં ઉતરું તારે બાજુ મ્યુઝિયમ જ લાગે મને તો. મ્યુઝિયમ કહું છું, ઘણા તો એટલું એટલું ભરે, મને લાગે છે એનું કેટલોગ કહો, શું કહો તમે, લિસ્ટ પણ ના હોય કઈ વસ્તુ ક્યાં પડી છે. આ શું માંડ્યું છે, આપણી જિંદગીની ખરાબી કરીએ છીએ. ઠીક છે, જે જરૂર હોય લાવો. તદ્દન બિનજરૂરી વસ્તુ ઘણી તો 8-8 વર્ષથી પડી હોય, જોઈ પણ ના હોય, એને પાછી એને સાફ કરે ધૂળથી. બધા આ પાડે છે, મોડું હલાવે છે, સાચી વાત છે. એટલે એનું નામ મેં મ્યુઝિયમ પાડ્યું. મ્યુઝિયમમાં બધું જાત જાતનું આખી દુનિયાનું જોવા મળે. આ ભયંકર મોહ, મોહ કરાવે છે બધું. સેલ આવ્યો નથી ભાગ્યા. આ સંગ્રહ કરવાની વૃત્તિ એ પણ મોહ છે. ચાલો છેલ્લું વાક્ય કહી દઉં છું, કે આ છેકમાં મોહ કાઢવો છે, જવાનો તો નથી. અત્યારે અત્યારે મોહ મારામાંથી નથી જવાનો, તમારામાંથી નથી જવાનો. શું કરવું છે? તો આજે દુનિયાના પૂતગલો પદાર્થો ઉપર જે મોહ છે, ધીરે ધીરે અપ્રશસ્ત મોહમાંથી પ્રશસ્ત મોહમાં આવો. દેવ ગુરુ ધર્મ એને આપેલું જ્ઞાન એના ઉપર મોહ કરો તો શું છે કે આપણી વૃત્તિ બદલાતી જશે. એમ કરીને ધીરે ધીરે મોહ ઓછો થશે. આવા મોહને પણ કાઢવો પડશે. આ મોહ દુર્જ્યાને આપણા આત્માની જબરજસ્ત બેહાલી કરી. આ સાચ શોર્ટ રસ્તો આપી દીધો કે પ્રશસ્ત રાગમાં જતા રહો, પ્રશસ્ત મોહમાં જતા રહો, દેવ ગુરુ ને ધર્મ ઉપર જતા રહો તો ધીરે ધીરે પેલો મોહ ઓછો થશે. બોલો તમે અહીંયા આવ્યા અત્યારે, ક્યાં અઠવાડિયું આવ્યા, તો તમે આ બાકીનો સમય બીજે જે જવાના હતા એ ઘટ્યો? માનો કે આ શનિ રવિ તમે અહીં ના આવ્યા હોત તો ક્યાંક બીજે ગયા હોત, કોઈ પિકનિક પર જાય, કોઈ બીચ ઉપર જાય, કોઈ કંઈક સોશિયલ ફંક્શનમાં જાય. બધું ટૂંકમાં કર્મ બાંધવાના છે ભાઈ. તો અહીંયા રાગ આટલો કર્યો તો બચ્યા ને એટલાથી, તો અહીં જેમ વધારે કરશો પ્રશસ્ત રાગ, એમ પેલા નથી ઓછો થશે. હા, એનો ટૂંકો રસ્તો આપણી ભૂમિકામાં કહું છું, બરોબર. ચાલો હવે પહેલી વાત તો એ છે કે તમે મને આ 6 દિવસ તક આપી આ સેન્ટરે. ખરેખર કહું તો ભાઈ રોજ મારો ઉપકાર માને છે, હું રોજ તમારો માનું છું. એનું કારણ એ છે કે આ સ્વધ્યન કરવાની મને તક મળી. રોજ હું તમને બોલું છું, રોજ મારા આત્માને ઢંઢોળું છું. આવું સ્વધ્યન કરવાની તક તમે મને આપી. તમે દૂર દૂરથી સાંભળવા આવ્યા તો હું આ મારું સ્વનું અધ્યયન કરી શક્યો. એ બદલ તમારું ઋણ અદા કરું છું. અને જે લોકોએ મને વધારે પડતું, જે કઈ દાખલા તરીકે ભાવનાબેન, મહેન્દ્રભાઈનું આખું ઘર, મુકુંદભાઈ બધા, ગિરીશભાઈ જેમના ઘરે લઈ ગયા, બ્યાસણું કરાવ્યું, આ બધું ઋણ છે. મારે ઋણ અદા ન કરવું તો શાસ્ત્રકારો કે જે ગધેડાનો અવતાર મળે. માટે ઋણ અવતાર પણ ઇવન સાધુ માટે પણ કીધું, ગુચરી વાપરે અને દેશના ના આપે તો મરી જાય. કેમ કે ગુચરી વાપરવા નથી આયા અહીંયા, એટલે દેશના આપવી જ પડે. ને તો આ પ્રમાણે તમારા બધાનો ઋણનો સ્વીકાર કરું છું. ખરેખર તમે બધા ખૂબ સ્વાધ્યાયના ખૂબ પ્રેમી છો. પણ એક જ વાત ફરી કે જે કંઈ સ્વાધ્યાય સાંભળ્યા કરો એને જેટલું શક્ય મળતું આચારમાં ઉતારી ઉતારી અને આપણે ચોખ્ખા થતા જવું છે. આપણું જીવન સુધારવું છે, આપણા દોષો દૂર કરવા છે અને આપણામાં ગુણો દાખલ કરવા છે. એ આ બંને મેં તમને કીધું, જ્ઞાન અને ક્રિયા, આ બેનો માર્ગ આગળ વધારતા વધારતા આપ સૌ મોક્ષ સુખ પ્રાપ્ત કરો એવી અભિલાષા. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કઈ પણ બોલાઈ ગયું તો ત્રીજી ત્રીજી ની ઈચ્છા આપી. સર્વ મંગલ. આ કઈ વાંધો નહીં, બોલો પછી બોલીશું. પ્રદાનં સર્વધર્માણાં જૈનં શાસનં. બોલો મહાવીર સ્વામી ભગવાન. કાલે હવે સવારે ક્યુ આપનું ગામ